Mallanza.
ගරුණියෝජ්‍ය කාරක සභාපතිතුමනි මම ඉතාමත් සන්තෝෂයෙන්වා මනුෂ්‍ය නානායක්කාරමෙතුමාගේ කතාවෙන් පස්සෙම මම ඉතන කතාව පටන් ගන්න ලැබීම පිළිබඳව මම ඉතන ඇඳුම් ගැලෙව්වේ කවුද දන්නේ මොකද එතුමාගේ පෞද්ගලික ජීවිතය දැක්කම අපි දන්නවා ඒ වැඩේ කරලා තියෙනවා ඒ නිසා මම හිතනවා එතුමාගේ ජීවිතය ගැන පෞද්ගලිකව බැලුවොත් ඔබතුමාගේ නෝනට කන්න දෙන්නෙත් නැහනේ ඔබතුමාගේ දරුවන්ට කන්න දෙන්නෙත් නැහනේ ඔබතුමා මගෙන් ආගන්න එපා මට මගේ කතාව කරන්න ඉඩ දෙන්න තමුන්නාංශ කතා කරද්දී අපි කෑ තමුන්ගේ නෝනට ළමයට කන්න දෙනවා තමුන්නාංශ බම්බුවක් කතා කරා මෙතන ඇවිල්ලා තමුන්ගේ නෝනාව අත්හැරලා ළමයි අත්හැරලා ඇවිල්ලා මෙතන ඇවිල්ලා බොරු බයිලා ගන්න එන්න එපා තමුන්නාංශ ඒ නිසා තමුන්නාංශට අයිතියක් නැහැ මේ රටේ රාජපක්ෂවරුන්ට ඡන්ද දීලා තියෙන ජනතාව තමුන්නාංශලා පරාජය කළ තියෙන ජනතාව එනිසා ජනතාව තමයි මේ රටේ උත්තරීතර ජනතාව තමයි මේ රටේ උත්තරීතර ආයතනය ජනතාව ඡන්ද දීලා ජනතාව රාජපක්ෂරුන්ව පත් කළා තියෙන්නේ ජනතාව කැමති නිසා එනිසා මනුෂ නානක්කාර මහත්තයාට මට කියන්න දෙන්නේ ජනතාව අකමැති නිසා තමයි ජනතාව කැමති නැති නිසා තමයි තමුන්නාංශලා පරාජයට පත් කරලා ජනාධිපති වෙන්නදී ලැබුණු ඡන්ද එකට එකක් අඩු කරලා අද තමුන්නාංශලා පරාජය කළා තියෙන්නේ ඒ නිසා රාජපක්ෂරු ගැන තමුන්නාංශ කතා කරපු 2010 දී අපි දැක්කා ඔය කටින්ම තමයි රාජපක්ෂරුන්ව වර්ණා කළේ
ඒ නිසා මේ රටේ
කාර්ය සභාපතිතුමනි මේ කතාවේ ගොඩක් පෞද්ගලික අසභ්‍ය වචන තමයි තිබෙන නිසා අංශාට එන ඉවත් කරන්න කියලා ඔබතුමාගේ ඉල්ලීමක්
කරනවා. හරි.
අගරදී හොඳයි. රටේ ජනාධි අගමැතිතුමාට විරුද්ධව කතා කරද්දී හොඳයිද? ඇයි එතුමානේ පවුල ගැන කතා කළේ රාජපක්ෂරු පවුල ගැන. එතකොට ඔය චමින්ද මන්තුමාට ඉතුරු නැද්ද? පවුල ගැන කතා කරන එක වැරදි කියලා. ඒ නිසා මේ පොයින්ට් ඔෆ් ෆෝට අරගෙන බොරු දේවල් කතා ගන්න එන්න එපා තමුන්නාංශේ. ඒ නිසා පවුල ගැන කතා කළේ තමුන්නාංශලා. පවුල ගැන කතා කළේ අපි නෙමේ. ආ අසභ්‍ය වචන පාවිච්චි කළේ තමුන්නාංශලා. ඒ නිසා අපි පවුල ගැන කතා කරද්දී කොහොමද ඒක අසභ්‍ය වචනයක් කියන්නේ? තමන්ගේ නෝනා ගැන, තමන්ගේ ළමයි ගැන කතා කිරීම.
හොඬබල් මනුෂ්‍ය නානායකාර පොයින්ට් ෆෝඩර්.
මගේ
නම සඳහන් කරලා යම් ප්‍රකාශයක් මෙතුමා සඳහන් කළා. හරිද? මම කසාද බැඳා, දික්කසාද වුණා, තවත් කසාදයක් බැඳා. ඒක ඇත්ත. හැබැයි මේ වගේ ගණිකා මඩම් තියාගෙන හිටපු එකක් නෙවෙයි මම කියන එක මං කියනවා.
හොඬබල් නිමල් ලංසා.
ආ මට දෙන්න. දැන් ගරු නියෝජ්‍ය කාරක සභාපතිතුමනි ගවුන් අඳින එක ගැන කවුද කතා කළේ? ගවුන් ගලෝපේ ගැන කතා කළේ එතුමා. පවුල ගැන කතා කළේ කවුද එතුමා? රාජපක්ෂ පවුල ගැන කතා කළේ. ඒ නිසා මටත් අයිතියක් තියෙනවා එතුමාගේ පවුල ගැන කතා කරන්න. මොකද එතුමා තමයි ගවුන් ගලෝපේක ගවුන් අඳින එක ගැන අවසානයේදී කතා කළේ. ඒ නිසා අපි තාමත් පැහැදිලිව කියනවා ඔය මාත්‍යා 2010 පාර්ලිමේන්තුවට ඇවිල්ලා රාජපක්ෂලට කඩේ යන්න කතා කළා කියන එක අද තමුන්නාංශ පිළිගන්නේ එදා. අද මේ කටින් ඒ නිසා මම ඊට වඩා මේ විවාදය දික් කරන්නේ නැහැ. විශේෂයෙන් අතිගරු ජනාධිපතිතුමා ඉදිරිපත් කළ ප්‍රතිපත්ති ප්‍රකාශය පිළිබඳව විවාදයට සම්බන්ධ වීමට ලැබීම පිළිබඳව මම සතුටු වෙනවා. විශේෂයෙන් එතුමා ඉතාමත් පැහැදිලි වැඩපිළිවෙලක් ඉදිරිපත් කළා තියෙනවා. එතුමාගේ වැඩපිළිවෙල ජනාධිපති වෙන්නේදී සෞභාග්‍ය දැක්ම ඉදිරිපත් කළා. ඒක 89 ලක්ෂයක් ජයග්‍රහණය කළා දුන්නා. හැබැයි පාර්ලිමේන්තුව මැති වෙන්නේදී එතුමා ජනතාවෙන් ඉල්ලුවා 3/2 බහුතර බලයක්. හැබැයි ජනතාව 3/2 බහුතර බලයක් ඉතිහාසය තුළ
ඉතින්
ඒක දරා ගන්න බැරි මගේ මයි දන්නේ ඡන්දයක් නැති ඡන්දයක් ගන්න බැරි ජනතාව ප්‍රතික්ෂේප කරපු ජනතාව එපා කියන ඔය මිනිස්සු ඇවිල්ලා අද ඡන්දය ජනතාව ලබා දුන් ඡන්දෙන් ජනතාව පත් කරපු අගමැතිතුමාට විරුද්ධව කතා කරද්දී අපි මේ රටේ ජනතාව වෙනුවෙන් කතා කරන්න ඕනේ. මොකද මේ රටේ ජනතාව බුද්ධිමත්ව ඡන්දේ පාවිච්චි කරලා තියෙන්නේ. මේ රටේ ජනතාව සී බුද්ධියක් තියෙන නිසා තමයි යාපාල ආණ්ඩුව ගෙදරල්ලා තියෙන්නේ. මොකද යාපාල ආණ්ඩුව 2015 ඉඳලා 20 දක්වා මේ රටේ ආර්ථිකය විනාශ කරලා අද මේ 21 වෙනිදාට පාස්කු ප්‍රහාරය සිද්ධ වෙලා මාස 16ක් පාස්කු ප්‍රහාරය සිද්ධ වෙනවා කියලා දැන දැන ඒකට මොකුත් කටයුතු කළා. අද මම දැක්ක අරින් මහත්තයා කියනවා මේ අද පත්තරේ දැක්කම කකුල් දෙක වැවුලනලු. මං අහනවා තමුන්ගේ තාත්තා කිව්වම මේ පාස්කු ප්‍රහාරයක් සිද්ධ වෙනවා කියලා කකුල් දෙක දාවෙවුලේ නැද්ද කියලා අපිට අහන්න සිද්ධ වෙනවා. මොකද තමුන්නාංශ අද කිව්වනේ පත්තරේ දැක්කම කකුල් දෙක වැවුලවා කියලා. එක මාතෘකාවක් දැක්කම කකුල් දෙක වැවුලනවා නම් ඔව්
නඩෝ හොන්ඩබල් හරින් ෆර්නැන්ඩෝ
පපු අමාරුවක් ඇද්ද ඔබතුමාට හොඳින් කියන්නේ මගේ තාත්තා ගැන මම බලා ගන්න ඔබතුමා ඔබතුමා කතාව කරේනාර අර අර කුඩු ප්‍රශ්න පොඩක් නවත්වන්න.
ජගාරක් සභාවත්තුමනි මං එතුමාගේ තාත්තට අපාස කළේ නෑ. එතුමාද පත්තරයක් පෙන්නලා කිව්වා එක රටක් එක නීතියක් කියපම කකුල් දෙක වැවුලනවා කියලා. ඉතින් මම අහන්නේ අර කතෝලික අහිංසක මිනිස්සු 300ක් මැරෙද්දි පාස්කු ප්‍රහාරය කෙල්ල වෙනවා කියලා තමුන්නාන්සේ තාත්තා තමුන්ට කියද්දි දේවස්ථානට ප්‍රහාරයක් කෙල්ල වෙනවා කියලා තමුන්ගේ තාත්තා තමුන්ට කියද්දි මිනිස්සුන්ට නොකිය ගෙදර ගිහලා බුදිය ගන්න එක හරිද? එදා තමුන්නාන්සේ කකුල් දෙක මැද හරි වැවුලුවේ නැද්ද? ඒකයි මම අහන්නේ තමුන්නාන්සේගෙන්. ඒ නිසා අරින් මහත්තයෝ මගෙන් ආගන්න එපා තමුන්නාන්සේ. මගෙන් ආගන්න එපා තමුන්නාන්සේ. කකුල් දෙක වැවුල නැටි කියන්න තමුන්නාන්සේ තර වගේ ගවුන් අඳින ගවුන් මාරු කරන ඇමතිවරෙක් තමුන්නාන්සේ තර මනුස්ස වගේ තමුන්නාන්සේ ළමයි ගැන සලකලා බලන්න. තමුන්ගේ ළමයි ගැන කතා කරන්න ළමුන්ව ගණන් ගන්න. ඔය එක ජාතිය කුරුල්ලෝ එක අතේ වාලා එක ජාතිය
කුරුල්ලෝ
එක ජාතිය පවුල නෑ ළමයි නෑ ඔක්කොම අතරපු එක ජාතිය කුරුල්ලෝ එක අතේ වාලාද? ඒ නිසා අපිට ලැජ්ජයි තමුන්ගේ ළමයි ගැන බලන්නේ
නැති
තමුන්ගේ නෝන්ලා ගැන බලන්නේ නැති මේ ඉන්න මන්ත්‍රීවරු අද මේ රටේ ඇවිල්ලා සදාචාරය ගැන කතා කරනවා. ලැජ්ජයි මට
සදාචාරය ගැන. Honorable Kovind and Karunakaran.
கௌரவே குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, உங்களுக்கு எனது கட்சியின் சார்பாக நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றேன். இந்த உயரிய சபையில் எனது உரையினை ஆரம்பிக்கும் வேளை அதனை குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, உங்களுக்கு எனது கட்சியின் சார்பாக வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு இந்த உயரிய சபையில் எனது உரையினை ஆரம்பிக்கும் வேளை அதனை எவ்வாறு ஆரம்பித்து அதனை எவ்வாறு முடிப்பது என்ற ஐயம் என கேளுகின்றது. ஒரு இளம் பாராளுமன்ற உறுப்பினராக தமிழ்த் தேசிய விடுதலை வேட்கை கொண்டவனாக மக்களின் அரசியல் அபிலாசைகளை ஆயுத போராட்டம் மூலம் மட்டும்தான் வென்றிட முடியும் என்ற அக்கால களநிலைமையில் ஆயுதமேந்திய மக்கள் விடுதலைக்காக போராடிய நான் அந்த ஆயுத போராட்டம் கற்றுத்தந்த படிப்பினைகள் காரணமாக அக்கால நிலைகளுக்கிணங்க ஆயுத போராட்டத்தை துறந்து தமிழ்த் தேசிய அபிலாசைகளை ஜனநாயக வழிமுறையில் பெற்றுக் கொள்ளலாம் என்பதை உணர்ந்து தமிழர் விடுதலை கூட்டணி என்னும் அமைப்பின் ஊடாக பாராளுமன்ற தேர்தலுக்குள் உள்நுழைந்து 1989 தொடக்கம் 94 வரை பாராளுமன்ற உறுப்பினராக அங்கம் வகித்து அதன் பின்னர் தேசிய அரசியல் சூழ்நிலைகளில் ஏற்பட்ட மாற்றம் காரணமாக 31 வருட இடைவெளியின் பின் மீண்டும் என் உயிரினும் மேலான மட்டக்களப்பு மாவட்ட மக்களால் ஐயம் திரிபற்ற நிலை முறையில் மக்கள் பிரதிநிதியாக தெரிவு செய்யப்பட்டமைக்கு இறைவனுக்கும் என் உயிரினும் மேலான மட்டக்களப்பு தமிழ்த் தேசிய உணர்வாளர்களுக்கும் நன்றியை தெரிவித்தவனாக எனது உரையினை ஆரம்பிக்கின்றேன். நடைபெற்று முடிந்த 9வது பாராளுமன்ற தேர்தல் முடிவுகளை வைத்து தமிழ்த் தேசிய கூட்டமைப்பை மக்கள் ஆதரவு தளம் தரம் புரண்டதாக அல்லது சில சில்லறைகள் எமது மக்கள் ஆதரவை தடம் புரள வைத்ததாக மார்தட்டி கூறுவதை ஏற்க முடியாது. ஒன்று, தமிழ்த் தேசிய அரசியலை தமிழ்த் தேசிய மக்கள் உணர்வுகளை தெளிவாக புரிந்து கொண்டவன் என்ற வகையில் இத்தேர்தல் முடிவுகள் எமக்கு ஏற்பட்ட ஒரு சறுக்கல் அவ்வளவுதான். அது தமிழ்த் தேசிய அரசியலின் முற்றுப்புள்ளி அல்ல. இதை முதலில் நாம் அறிய வேண்டும் என்று கூறியவனாய் எனது உரையின் முதல் பகுதிக்குள் நுழைகின்றேன். பௌத்தம் பௌத்தம் என்று உரத்து உரைக்கின்றீர்களே, பௌத்த சித்தார்த்தத்தை நன்றாக புரிந்து கொள்ளுங்கள். பௌத்த மதத்தை ஸ்தாபித்த கௌதம புத்தரின் பின்னணியை நீங்கள் அனைவரும் மறந்துவிட்டீர்கள். உலகின் ஒரே ஒரு இந்து நாடான நேபாள நாட்டின் இந்து மன்னன் சுத்தத்தனுக்கும் அவன் மனைவி மாயாதேவி மகாராணிக்கும் இரண்டாவது இளவனாக இம்மண்ணில் அவதரித்தவர் சித்தார்த்த இளவரசன் ஆவார். அவர் அடிப்படையில் இந்து மதம் சார்ந்தவர். அவரது வாழ்வு அரச சுகபோகங்களை துறந்ததாகவே இருந்தது. அரண்மனையை விட்டு ஒரு நாள் வெளியே வந்த பொழுது வீதியிலே மூப்பு பிணி சாக்காடு கண்டு வாழ்வின் அர்த்தம் உணர்ந்து தன் அரச வாழ்வு துறந்து தன் அருமை மனைவி மக்களை துறந்து தன் குடும்பம் தன் மக்கள் தன் மதம் தன் இனம் என்பவற்றை மறந்து உலகிற்கு ஒளியூட்டும் பௌர்ணமி தினம் ஒன்றில் பரிபூரணம் பெற்றவர். இங்கு ஒரு ஒற்றுமையை இனங்காண வேண்டும். சித்தாந்த இளவரசன் பிறந்தது ஒரு பௌர்ணமி தினம் ஒன்றில். சித்தாந்த இளவரசன் கௌதம புத்தராக புத்த கயாவில் ஞானம் பெற்றது ஓர் பௌர்ணமி தினமன்று. சித்தாந்த இளவரசன் கௌதம புத்தராக இலங்கையில் காலடி பதித்தது ஒரு பௌர்ணமி தினம் ஒன்றில். சித்தார்த்த இளவரசன் கௌதம புத்தராக வாழ்ந்து பணி நிர்வாணம் அடைந்ததும் ஒரு பௌர்ணமி தினம் ஒன்றில். கௌதம புத்தர் தன்னை கடவுளாக ஒரு நாளும் உருவகித்தது இல்லை. தான் உருவாக்கிய பௌத்த நெறியை ஒரு மதமாக முன்மொழியவும் இல்லை. பௌத்தம் இலங்கைக்கு மட்டுமல்ல, சிங்களவர்களுக்கு மட்டுமல்ல, உலகிற்கே ஒளியூட்டும் அர்த்தம் பொதிந்த வாழ்வியல் நெறி. இதை இந்த உயரிய சபையில் உரத்து கூறுவதில் எந்த தயக்கமும் இல்லை. கௌதம புத்தர் ஆரம்பத்தில் இந்து மதத்தை சார்ந்தவன் என்ற உண்மை வரலாற்றை மறக்காதீர்கள். பௌத்த மதம் சிங்களத்துடன் தொடர்பு பட்டது என்று முடிச்சு போடாதீர்கள். பௌத்தம் பின்னாளில் மதமாக உருவாகி உலகளாவிய ரீதியில் வியாபித்தது. பௌத்தமும் சிங்களமும் இணைய முன்னரே பௌத்தமும் தமிழும் உலகளாவிய ரீதியில் இணைந்து பிணைந்தது வரலாறு. பௌத்த இலக்கியங்கள் பாலி மொழிக்கு முன்னர், சிங்கள மொழிக்கு முன்னர் தமிழ் மொழியில் ஆக்கப்பட்டமை வரலாறு. தமிழரின் ஐம்பெரும் காப்பியங்களான சீவக சிந்தாமணி, குண்டலகேசி, மணிமேகலை என்பன பௌத்த காப்பியங்களே. இவற்றை அடியொட்டியதாகவே சிங்கள காப்பியங்கள் உருவாகின என்பதை மறக்க முடியாத உண்மை. எனவே பௌத்தம் இந்து என்பதும், இந்து பௌர்ணமி என்பதும், பௌத்தம் பௌர்ணமி என்பதும், சிங்களம் பௌர்ணமி என்பதும் என்பன ஒரு நேர்கோட்டில் வருபவை என்பது உங்கள் கண்களுக்கு புலப்படவில்லையா? எனது உரையின் பின் உங்கள் அகக்கண்கள் திறந்து நிதானமாக யோசியுங்கள். இந்த நேர்கோட்டு தத்துவம் நமக்கிடையேயான உறவினை, ஒற்றுமையை, நெருக்கத்தை, பிரிக்க முடியாத பிணைப்பை உங்களுக்கு உணர்த்தும். எனது உரையின் இரண்டாவது பகுதிக்கு இப்பொழுது நுழைகின்றேன். எனக்கு இப்பொழுது ஞாபகம் வருகிறது, ராட்சிய விஸ்தரிப்பில் யுத்த வரி கொண்டு அலைந்த சாம்ராட் அசோக சக்கரவர்த்தி கலிங்க மண்ணில் நடத்திய கலிங்கப்போர். கலிங்கப்போர் யுத்த வரி கொண்டு அலையும் ஆட்சியாளர்களின் மனதை அகிம்சையின்பால் திருப்பிய வரலாற்று யுகமாற்றமாகும். கலிங்க யுத்தம் காரணமாக கலிங்க மண்ணில் ஓடிய மனித குருதி வெள்ளம், உயிரிழந்த சடலங்கள், உயிரிழந்த யானை குதிரை பழைகள் அத்தனைக்கும் மத்தியில் யுத்த வெற்றி இருமாப்பில் யுத்த களத்தில் உலா வந்த சாம்ராட் அசோக சக்கரவர்த்தி யுத்த களநிலைமை கண்டு, யுத்தத்தின் கொடுமை உணர்ந்து, கவலையிட்டு, மனு குலத்தின் பெருமதி கண்டு, தன் ஆதிக்க வரி கலைந்து, புத்தம் சரணம் கச்சாமி என்று யுத்த களத்தில் நின்று உரத்து கூறி மறுவாழ்வு பெற்று கௌதம புத்தனின் போதனை உணர்ந்து அரச பதவிக்கு அடுத்து காத்திருந்த தன் மக்களை, தன் உறவுகளை பௌத்த தூதுவராக உலகின் நாத்திசையும் அனுப்பி பௌத்த தர்மத்தை வியாபிக்க செய்தான். அதன் காரணமாகத்தான் நமது இந்து சமுத்திரத்தின் முத்தான இரத்தின துவீபம் இலங்கையில் புத்தம் சரணம் கச்சாமி என்ற கோஷமும், முக்தா முதித்தா சங்கா என்ற தத்துவமும் பிரகாசிக்க தொடங்கியது. உலக வரலாற்றை புரட்டிய உலக வரலாற்றில், யுத்த வரியை அகற்றிய உலக வரலாற்றில், மனு குலத்தின் பெருமதியை உயர்த்திய கலிங்க யுத்தத்தை நினைக்கும் பொழுது என் மனக்கண் முன் ஞாபகம் வருவது முள்ளி வாய்க்கால் யுத்தமும், அதன் ஊடாக என் தமிழ் தேசிய உறவுகள் கண்ட அவலமுமே என் நினைவுக்கு வருகிறது. எனது பார்வையில் கலிங்க மண் கண்ட அவலம், துயரம், அழிவு அத்தனையும் என் முள்ளிவாய்க்கால் மண் கண்டது. ஆனால் கலிங்க யுத்தம் யுத்த வரி கொண்ட சாம்ராட் அசோக சக்கரவர்த்தியின் மனநிலையில் ஏற்பட்ட மாற்றத்தினை 30 வருட காலம் உள்நாட்டு யுத்தம் புரிந்து முள்ளிவாய்க்காலில் இறுதி யுத்தத்தினை நடத்தி கலிங்க யுத்தத்திற்கு ஒப்பான பேரழிவினை எம் மண்ணில் ஏற்படுத்திய உங்களிடத்தில் காணவில்லை என்பதுவே எனது மனக்கவலை. கலிங்க யுத்தம் உலகிற்கு பௌத்தத்தை பரப்பியது போல, உலகிற்கு உண்மை ஒளியை உணர்த்தியது போல, உலகத்திற்கு சமாதானத்தின் தேவையினை உணர்த்தியது போல, உலகிற்கு ஞான ஒளியை போதித்தது போல முள்ளிவாய்க்கால் அவலம் எதனையும் உங்களிடத்தில் ஏற்படுத்தவில்லை. முள்ளிவாய்க்காலில் யுத்தம் நிறைவு பெற்ற பின் இன்றைய கௌதம பிரதமரும் அன்றைய மேதகு ஜனாதிபதியுமான மஹிந்த ராஜபக்ச அவர்கள் அவ்வப்போது உள்நாட்டிற்கும் உலகிற்கும் கூறிய செய்திகள் எமக்கு ஒரு சிறு நம்பிக்கை ஒளிக்கீட்டை தந்தது. 13 போதாது, 13க்கு அப்பால் 13++ தருவேன் என்றார். இந்நாட்டில் சிறுபான்மை பெரும்பான்மை இல்லை, அனைவருமே ஒருமித்த இலங்கையர் என்றார். வடக்கு கிழக்கு தெற்கு மேற்கு என்ற பிரதேச வேறுபாடு இல்லை, அனைத்துமே எமது நாடு என்றார். அதுவும் வடக்கு கிழக்கு என்று எல்லா இடமும் சென்று நம் சுந்தர தமிழை தன் சிங்கள தமிழில் சிறப்பாக சொன்னார். ஐநா செயலாளர் நாயகமும் வந்தார், அனைத்துலக தலைவர்களும் வந்தார்கள், அன்றைய இந்திய நாட்டின் அரசு தலைமையும் வந்தது. அவர்கள் அனைவரிடமே இதனையே கூறினார், நாடுகளிடையே நடக்கும் ஒப்பந்தங்களில் மட்டுமல்ல, சர்வதேச சமவாயங்களில் ஏற்படும் விடயங்கள் மட்டுமல்ல, உள்நாட்டிலும் சர்வதேச ரீதியான கலந்துரை கலந்துரையாடலிலும் அரசு தலைவர் மேற்கொள்ளும் கலந்துரையாடல் ஐயம் திரிபட ஏற்கத்தக்க விடயமே. அதனால் நடந்தவை அனைத்தையும்
நிறைவே
தெரியவில்லை. கலிங்க யுத்தம் உலகிற்கு ஏற்படுத்திய பௌர்ணமி நிலவு ஒளி போல முள்ளிவாய்க்கால் யுத்த வெற்றியும் அது நாட்டில் பௌர்ணமி நிலவு ஒளியினை பாய்ச்சவில்லை. இது கூட உங்கள் மீது நான் வாசிக்கும் குற்றப்பத்திரம் அல்ல, இது எனது மின் மக்களின் மனக்கவலை மாத்திரமே. எனது உரையின் மூன்றாவது பகுதிக்கு இப்பொழுது எனது உரையின் இறுதி பகுதிக்கு இப்பொழுது நுழைகிறேன். நடந்து முடிந்த பாராளுமன்ற தேர்தல் முடிவுக்கு உங்களது பெரும் வெற்றி இதில் எந்தவித ஐயமும் இல்லை. ஆனால் இந்த வெற்றிக்கான காரண காரியங்களை நான் ஆராய முடியவில்லை. நீங்கள் பெற்ற இந்த பெருவெற்றியை நம் நாட்டின் ஐக்கியம், ஒருமைப்பாடு, இன மத மொழி ரீதியான சமத்துவம் என்பதை கட்டியெழுப்ப பயன்படுத்துங்கள். படைகளின் மனோபாவம், படைத்தளபதியின் மனோபாவம், யுத்தத்தின் தர்மம், யுத்தத்தின் அதர்மம், அதனையும் புரிந்தவன் நான். ஏனென்றால் களமாடியவன். இதனால்
ගරු නියෝජකාරක සභාපතිතුමනි, ඔබතුමාට මුලින්ම සුභපතනවා. ඒ වගේම තුන්වෙනි වතාවට මේ උත්තරීතර පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න මට අවස්ථාවක් ලබා දීපු රත්නපුර දිස්ත්‍රික්කයේ ආදරණීය ජනතාවට අපට ඡන්ද ලක්ෂ 446,000ක් දීලා මට මනාප ලක්ෂයකට වඩා ලබලා දීලා මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න අවස්ථාව ලබා දීපු රත්නපුර දිස්ත්‍රික්කයේ සියලුම ජනතාවට මගේ ස්තුතිය ගෞරවය මේ අවස්ථාවේ පුද කරනවා. ඒ වගේම අතිගරු ජනාධිපතිතුමා, ගරු අගමැතිතුමා මට රාජ්‍ය අමාත්‍යාංශයක් ලබා දුන්නා. එතුමන්ලා දෙන්නටත් මගේ අවංක ආදර ස්තුතිය පුද කරමින් අතිගරු ජනාධිපතිතුමාගේ ප්‍රතිපත්ති ප්‍රකාශය එතුමා මේ රටට කරන වැඩපිළිවෙල එතුමාගේ ජනාධිපති මැතිවරණ වෙලේ මේ රට හමුවේ තිබුවා. ඒ වැඩපිළිවෙල තමයි අපි ඉදිරියට අරගෙන යන්නේ. ඒ නිසා මම දැක්ක එක එක්කෙනා එතුමා ඊයේ කරපු කතාව පිළිබඳව විවේචනය කරා. අපි ඉස්සරහට ගෙනියන්නේ රට හදන සෞභාග්‍යමත් දැක්ම කියන මේ වැඩපිළිවෙල. ඒක නිසා ඒ වැඩපිළිවෙල අනුමත කළා තමයි පාර්ලිමේන්තුවේ 3/2 බලයක ඡන්දයක් අපට ජනතාව ලබලා දුන්නේ. අද විපක්ෂයට කියා ගන්න දෙයක් නැතුව අමාත්‍යංශ වෙන් කරපු ආකාරයේ මේ අමාත්‍යංශ කාටද තියෙන්නේ කියලා ඔහෙ කියවනවා. ඉතින් අපි ඔක්කොටම අතිගරු ජනාධිපතිතුමා බලය දීලා තියෙනවා වැඩ කරන්න. එසා පහුගිය අවුරුදු 4.5ක් රටපාලනය කරපු අයට වැඩ කරන්න බැරුව බැන බැන හිඳලා ඇමතිවරුයි නියෝජ්‍ය ඇමතිවරුයි බැනගෙන හිටියා. හැබැයි ඒ යුගයේ අවසන් කළ මේ රටේ ජනතාව අපිට බලය දුන්නේ කට වෙනුවෙන් වැඩ කරන්න. ඒ නිසා රාජපක්ෂවරු විශ්වාස කළා තමයි ඒ සියලු දෙනාම ඡන්දෙ දීලා තියෙන්නේ. මේට ඉස්සෙල්ලා විශ්වාස කරපු අයට ඡන්දෙ දීලා රටට වෙච්ච යහපතක් තිබුණ නැහැ. ඒක නිසා අපේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා එදා යුද්ධය අවසන් කළා, රට සාමය ගෙනහැල්ලා මේ රට සංවර්ධනය කරා. අපේ වර්තමාන ජනාධිපතිතුමාට ඒ වැඩපිළිවෙල ඉස්සරහට ගිහිල්ලා ජනතාවගේ සිතුම් පැතුම් ඉෂ්ට කරන්න ඒ අවස්ථාව උදා කරලා දීලා තියෙනවා. එසා ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමා කිව්වා 78 ආණ්ඩුකම් ව්‍යවස්ථාව හදලා මේ රටේ කිසිම පක්ෂයකට 3/2 බලයක් ගන්න බෑ කියලා. ඒ බෑ කියපු දේ මේ රටේ ජනතාව අපට ලබලා දීලා තියෙනවා. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙන්නේ මේ බලේ රටේ ජනතාවගේ යහපත පිණිස කටයුතු කරන්න. ඒක නිසා එක රටක් එක නීතියක් කියපු ගාම බය වෙලා. පහුගිය කාලේ මේගොල්ලන්ට අමතකයි මේ රටේ නීති දෙකක් තිබුණා. ඒ නීති දෙකක් තිබිච්ච රට එදා 99 අවුරුද්දේ අපේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා එදා එක නීතියකට ගන්න එතුමාට පුළුවන්කමක් ලැබුණා. මේ රටේ වෙනම උසාවි තිබුණා, වෙනම පොලිසි තිබුණා, වෙනම හමුදාවක් හිටියා. ඒ යුගයේ අවසන් කරන්න කටයුතු කරලා තියෙනවා. ඒක නිසා අද එක රටක එක නීතියක් බවට පත් කළා. ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා රට නිවර්දි මාර්ගයේ ගෙනියන්න යනකොට මේ අය බලනවා මේ 40-50ක් එකතු වෙලා මේක වෙනස් කරන්න පුළුවන්ද කියලා. පහුගිය මැතිවරණයේ ජනතාව උත්තරයක් දීලා තියෙනවා, රට හරි මාර්ගයේ ගෙනියන්න ඒ ජනාධිපතිවරණ සත්‍යයක් වෙන්න හොඳ පාර්ලිමේන්තුවක් දෙන්න ඕනේ කියලා. අපි ඉල්ලුවේ 3/2ක්, ජනතාව 3/2ක් දුන්නා. Eganisa, Ape Balaparutu, Mirate Sam, Purasia Kutum Sadar Nistakaran. Eva Gamer Mata Labilati and Amatan Seman Balaparutuna, Jana di Botua, Sampur and Idasa di Latino, Mirate Sulopana and Boga, Sandaha, Yella Milak Labaladila, Agedame Vedicella, Loka Velda Polter, Ape Sulopana and Boga, Pahugi Kalta Vada Vedian Yavan. Api balaparottuna sanchara karmaante tika kaalekata hariyakara karanna beri nisa me corona prashne nisa wedi aadayamak ape ratata gennanna ape me suluwapana yana bogahara ape balaparottu avurudu 3kedi me aadayama degunayak karanna eka nisa me avurudde man mul maasa 3 athulata me amaatyanthama rajyamithiwaraya hadiyata hitiya eda wahenna giya karmaansala api naga sitwanna kadayutu kara Palata, seven agala,
Labal, two more minutes.
If I get Kajusan style, Labagala Penua, Isa, Mea Rude, Tulata, Mambala Protuna, Kurundupala Lassa Tunsia, if I came Merate Hitola, our Tunaki Merate, Ada and Vedicana, Vedapilla again, Isa, Atikaru Janati Patuage, Sauba Dakma, Yatarte about Pachkarana, Apisilu de Namakati Tukana, Atikaru Janati Patumata. Ape istutiya gaurave etumaya dakma kriyaatmak karanna katiyutu karana wagemin nawatha warak mawa thunweni wathawata me parliamentuwata ewanna katiyutu karapu ratnapura district'e visheshayen mage methiwarna kottase kalawana methiwarna kottase janathawa athulu sielu denatama nawatha warak nannayen udaw karapu sielu denatama mage istutiya gaurave puda karamin ape janadhipathwage weda pilela yatharthayak bawata me rata thula kriyaatmak karana wagemin marina stuti.
Thank you. Honorable Pete Digambaram.
Orang Thalam Thang Urpana orang le, enak de Arasil Walvil, Munda de Murai Agam, Murai Amau Tamak Kalian, Waktu Kelal, Haran Mandatik ke Diri Wagi, Murai Atikarat Meke, Murai Amau Tamak Kalik ke, enak de Nandi Kere Diri Tukurin le. Enak kemudah pesan, Taja Ngamacer, Soldar Bande. I am not sure if you are a person. Nasanjir konsoli. Nartin, adi mereka jalanai bodi, kota beraja paksa orang ini, kolge perorangan orang ini, terambil, sila karat kali, munwek ke urumikin day. Unmail, inda kolge perorangan orang ini, kulla palai bude enggal, saudara makkal ke, nanme payik makhil, amin dola de. Nartin, kai toril, sio toril, basai turak ke munure mai, alikya patulade, kana mudikin day. Awatruk ke, thaniya raja angga macik kali, ruak ke patulame, arabai ke mandi amakum. Mundi Rande Perman Valangi and Arti Makalke, Janai by the Kolge Pragatin, Padisaya Portal, Purupa, Purupan, Edrika Chenda, Adipadayel, Adane, Varabedpom. I made Janai by the Kure the Bol, Sadara Makalkana, Maitia Sale, Ostigal, Kudini, Minsarum, Ponda Ukadimpur, Adipada Vastigal, Sail or Dual Munar Kapadavendum, and Badil Nam, Avadana Turepom. Gauru, Talamada Upperhale, Kani Prajane Patti, Adimega Janai by the Kurina. Nan amacara agi rendah kalatil, perindotan makhluk ke kani urmei petik kurikap petadi. Adanya tangg tadi ini darah sanggau, munder kevendu menda ketukurkan re. Sulat tinggal air padatum, katipol, segi, nirita padu mena, hari mereka janai bedi arit tulade arivir kren. Anal, ide saya partil, nademuru perta vendom. Silon ti enda, sinat ke, ulla badipe, hari kerikya nadevedike, erikap padu mena janai bedi. Awal kuriya deh makcik cakap ini deh. Aduh ponde, anda teil itu rayen paniatum, emade thotte tulal lagiin perancangan galik ke, tiub kande, awal galik ke, bal ke tarat teh, uyat teh, dara sanggam, nara beri kerja kemenangan kita korin deh. Gawur utpan awal le, teh dalil makcik mundi le rende firman mai, alangi uladal, pertama awal deh tirta satta teh, nikwa dar ke dara sanggam, irmani tulade. Anal pertama awal deh tirta satta tin. Ulla, jannah yang tertentu pada kaum syarat kelih, syarat kondo yapu tirta pada bandung. Siapa di nalar anak keluarga, tagal erin saktom, அரசியல் யாப்பு கவுன்சில் போன்ற ஜனநாயகத்தை உறுதி செய்யும் ஏற்பாடுகளை நீக்கக்கூடாது. மேலும் தேர்தல் சட்டத்தில் திருத்தம் கொண்டு வரப்பட்டால் அது நாட்டில் உள்ள சிறுபான்மை மக்களுக்கு பாதிப்பை ஏற்படுவதாக அமையக்கூடாது. தற்போதுள்ள தேர்தல் முறையில் பெரும்பான்மை பலத்தை பெற முடியாது என்றார்கள். ஆனால் நடந்து முடிந்த தேர்தலில் இலகுவாக பெரும்பான்மை பெற்றுள்ளார்கள். எனவே தேர்தல் சட்டத்தில் திருத்தம் செய்வது குறித்து அரசாங்கம் மீள்பரணை செய்ய வேண்டும். இந்த அரசாங்கம் முன்னெடுக்கும் நல்ல திட்டங்களுக்கு நாம் ஆதரவு வழங்குவோம்.
அதே நாட்டுக்கு
தீங்கு ஏற்படுத்தும் திட்டங்களுக்கு ஒருபோதும் ஆதரவு அளிக்க மாட்டோம். சிறுபான்மை மக்களின் அரசியல் உரிமை தொடர்பில் பாதிப்பு ஏற்படுத்தும் திட்டங்களை அரசாங்கம் கொண்டு வந்தால் அதனை கட்டாயமே எதிர்ப்போம். எனவே நாட்டு மக்கள் எதிர்பார்ப்புடன் வழங்கிய 3/2 பெரும்பான்மை பலத்தை நாட்டு மக்களின் நன்மைக்காக அரசாங்கம் பயன்படுத்த வேண்டும் என வலியுறுத்தி கேட்டுக்கொண்டு விடைபெறும். நன்றி, வணக்கம்.
Thank you. Honorable Professor Charita Herath.
Garu Niyojya Karaka Sabhapati Tumani, me parlimentuwe navaka mantriwareyeku washeen oba amathannata labima gana mama ithama santoshayata pat wenawa. E wageema obathuma athulu parlimentuwe garu kathanayaka tuma, garu niyojya kathanayaka tuma saha obathumata apage subhashinsana me avasthawedi ma pirinamanawa. විශේෂයෙන්ම අතිගරු ජනාධිපතිතුමා ඉදිරිපත් කරපු ප්‍රතිපත්ති ප්‍රකාශය හා සම්බන්ධ මේ සංවාදයට මගේ මේ සභාවේ කරන පළවෙනි කතාව කරන්න ලැබීම ගැන මම ඉතාම සතුටටපත් වෙනවා. විශේෂයෙන්ම පහුගිය 2019 නොවැම්බර් මාසේ 16 වෙනිදා පැවති ජනාධිපතිවරණෙදිත්, ඒ වගේම මේ වර්ෂයේ අගෝස්තු මාසේ 5 වෙනිදා පැවති මේ මහා මැතිවරණෙදිත් මේ රටේ ජනතාව මෙතෙක් මැතිවරණ ඉතිහාසයේ නොපෙන්නපු ලක්ෂණයක් 978 විවස්ථාවට එක් කරා කියලා මම විශ්වාස කරනවා. ඒ කියන්නේ මේ විවස්ථාව ආරම්භ කරපු දවසෙන් පස්සේ අපේ රටේ දේශපාලනයේ සබ්ස්ටැන්ටිව් චේන්ජ් එකක් සඳහා, එහෙම නැත්නම් සාකල්‍යමය වෙනසක් සඳහා මේ රටේ ඉදිරිගාමි දේශපාලන තීන්දුවක් මේ රටේ බහුතර ජනතාව ගිය අවුරුද්දේ නොවැම්බර් මාසේ 16 වෙනිදාත් මේ අවුරුද්දේ අගෝස්තු මාසේ 5 වෙනිදාත් ගත්තයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ නිසා මම විශේෂයෙන්ම මේ සභාවට නවකයෙක් වශයෙන් මේ එන අවස්ථාවේ අපේ දේශපාලන ව්‍යාපාරය තුළ අපි වැනි අයට මේ දේශපාලන මැදිහත්වීමට ඉඩ ලබා දීපු සියලු නායකයන්ට මගේ ගෞරවය පිරිනමනවා. විශේෂයෙන්ම හිටපු ගරු ජනාධිපති වර්තමාන අග්‍රාමාත්‍ය මහින්ද රාජපක්ෂ මැතිතුමා, ඒ වගේම වර්තමාන ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා, අපේ පක්ෂයේ දේශපාලනය ඉතාම ශක්තිමත් ඉදිරියට ගෙන යන ගරු බැසිල් රාජපක්ෂ මැතිතුමා, ඒ වගේම මගේ දේශපාලනයට හුඟක් සම්බන්ධ වෙච්ච මෙතනත් ඉන්න අපේ ගරු අනුරපිය දර්ශන යාප මැතිතුමා වැනි නායකයන්ට මම මගේ ගෞරවය මේ අවස්ථාවේදී පිරිනමනවා. විශේෂයෙන්ම මේ රටේ අධ්‍යාපනයට සහ පරිපාලනයට සම්බන්ධ වෙලා හිටපු පුද්ගලයෙක් විදියට මේ දේශපාලන ප්‍රතිපත්ති තීරණ ගන්න මණ්ඩලයට ආවේ ඇයි කියන එක පිළිබඳව මට එක වාක්‍යයක් කියන්න අවශ්‍යතාවය තියෙනවා. විශේෂයෙන් අපි මේ රටේ මම අධ්‍යාපන ශාස්ත්‍රයේ උසස් අධ්‍යාපන ශාස්ත්‍රයේ වර්තමානයේ මහාචාර්යවරයෙක් විදියට විශ්වවිද්‍යාලයේ වැඩ කරමින් හිටියා. ඒ වගේම රටේ පරිපාලන ශාස්ත්‍රයේ අවුරුදු 10ක් පමණ වැඩ කරා. නමුත් අපි විශ්වාස කරනවා ගරු නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි, අපේ රටේ ඉදිරිගාමි දේශපාලන මැදිහත්වීමක් සඳහා මේ ප්‍රතිපත්ති නීති හදන මණ්ඩලයේ, ඒ වගේම මේ මුදල් රාජ්‍ය මුදල් සම්බන්ධ වග කියන මණ්ඩලයට අපි වැනි අය මැදිහත් වෙන එක සුදුසුයි කියලා අපේ පෞද්ගලික ජීවිතවලින් එළියට ඇවිල්ලා ඒකට මැදිහත් වීම සුදුසුයි කියලා අපි කල්පනා කරා. ඒ නිසායි මේවර විශේෂයෙන්ම අපේ දේශපාලන ව්‍යාපෘති ඇතුලේ ව්‍යාත්මග වැනි සංවිධාන රාශියක් හරහා අපි වැනි අයට මේ සාකච්ඡාවට සම්බන්ධ වෙන්න අවස්ථාව ලැබුණේ. දෙවනුව ගරු නියෝජ්‍ය කාරක සභාපතිතුමනි, මේ ප්‍රතිපත්ති ප්‍රකාශය අතිගරු ජනාධිපතිතුමා ඉදිරිපත් කෙරුවේ ඉතාමත්ම නිශ්චිත ශේෂ්ත්‍ර කීපයක් ශේෂ්ත්‍ර ගණනාවකුයි. නමුත් මෙය පදනම් වෙච්ච ප්‍රධාන ප්‍රතිපත්ති ප්‍රකාශය සෞභාග්‍ය දැක්ම කියලා අපි මැතිවරණ දෙකේදීම ඉදිරිපත් කරා. ඒ වගේම එම ප්‍රතිපත්ති ප්‍රකාශය අපි නිර්මාණය කරේ ගම සමග පිළිසඳරක් කියලා මේ රටේ දේශපාලන ඉතිහාසයට අලුත් වැඩසටහනක් අපේ පක්ෂය හරහා ඉදිරිපත් කරමින්. ගම සමග පිළිසඳරක් කියන්නේ අර බොටම් අප් ප්‍රොසෙස් එකක්
You have two more minutes.
මේ අග සිට මුලට එන ව්‍යාපෘතියක් හරහා තමයි අපි ප්‍රතිපත්ති හැදුවේ. එනිසා ඒ ප්‍රතිපත්ති ධාරාව ඇතුලේ ප්‍රධාන තර්ක දෙකක් පදනම් වෙනවා අපේ ප්‍රතිපත්ති මාලාවට. ඒ කියන්නේ අපි මේ රටේ සංවර්ධනය සහ ප්‍රතිසංස්කරණ development and reform කියන පැති දෙක පිළිබඳව මේ ප්‍රතිපත්ති මාලාව ඇතුලේ හිතලා තියෙනවා. සංවර්ධනය කියන්නේ ආර්ථිකයට සම්බන්ධ වෙච්ච ක්‍රියාදාමයක්. ප්‍රතිසංස්කරණය කියන්නේ දේශපාලනයට සම්බන්ධ ක්‍රියාදාමයක්. ආණ්ඩුකරණය ප්‍රතිසංස්කරණය කරන්නේ නැතුව පශ්චාත් යටත් විජිත ශ්‍රී ලංකාව අලුත් කරන්න බෑ කියලා අපේ දේශපාලන විග්‍රහයක් තියෙනවා. එනිසා අපි පක්ෂයක් විදියට දේශපාලන වැඩසටහනක් විදියට කණ්ඩායමක් විදියට ගරු නියෝජ්‍ය කාර්යක සභාපතිතුමනේ විශ්වාස කරනවා මේ රටේ සංවර්ධනයයි දේශපාලන ප්‍රතිසංස්කරණය අතර සම්බන්ධයක් තියෙනවායි කියලා. මෙන්න මේ සම්බන්ධේ එකට එකතු කරලා තේරුම් කරලා වැඩ කරන දේශපාලන වැඩසටහනක් විදියටයි අපේ මේ ප්‍රතිපත්ති ප්‍රකාශය අපි පිළිගන්නන්නේ පිළිගත යුතුව තියෙන්නේ. එනිසා මේ රටේ අලුත් ආණ්ඩුකරණයක් හදන්න ආරම්භක පියවර විදිහටයි 2019 සංශෝධනය පිළිබඳ ප්‍රශ්නය අපි අත තියන්නේ. ඒ වගේම එයින් නොනවතින අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් දක්වා ඒ ගමන ගමන් කරනවායි කියන එක අතිගරු ජනාධිපතිතුමා ඊයේ බොහොම පැහැදිලිව ප්‍රකාශ කළා. 19 මුලට ගන්නේ 19 නිසා හිරවෙච්ච රාජ්‍ය යාන්ත්‍රණය ශක්තිමත් ඉසරහට ගන්නයි ගරු නියෝජ්‍ය නියෝජ්‍ය කාර්යක සභාපතිතුමනි. එනිසා අපේ දේශපාලන වැඩසටහන දේශපාලන ප්‍රතිසංස්කරණ මාලාව සංවර්ධනය පිළිබඳ වැඩසටහනත් එක්ක එකට ගැට ගහලා කල්පනා කරන්න කියලා මා මේ ගරු සභාවෙන් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. එනිසා මේ වැඩසටහන පසුපස තියෙන දර්ශනය, මේ වැඩසටහන පසුපස තියෙන යාන්ත්‍රණය, මේ වැඩසටහන පසුපස තියෙන මතවාදය එක්ක අපි දේශපාලන සාකච්ඡාවක් කළ යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම ගරු නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි, අද මේ රටේ ජනතාව සමාජ සම්මුතියක් සෝෂල් කොන්ත්‍රාක්ට් එකක් දීලා තියෙනවා ව්‍යවස්ථාකරණය වෙනස් කරන්න කියලා. 1977 හිටපු ජනාධිපති ජයවර්ධන මැතිතුමාට ලැබිච්ච ඒ සමාජ සම්මුතිය මත එතුමා 72 ව්‍යවස්ථාව අවුරුදු 6යි 72 ව්‍යවස්ථාව වැඩ කෙරුවේ 72 ඉඳලා 78 වෙනකන් ගරු නියෝජ්‍ය කාර්යක සභාපතිතුමනි. ඒ ව්‍යවස්ථාව වෙනස් කරලා සමාජ සම්මුතියක් තව එක විනාඩියක් සමාජ සම්මුතියක් ලබා දීපු නිසා 78 අලුත් ව්‍යවස්ථාවක් ගෙනාවේ. ඒ වගේ අපි කියන්නේ අලුත් සමාජ සම්මුතියක් රට තුල හැදිලා තියෙනවා අලුත් ආණ්ඩුකරණයකට. එයා අපි 20 සංශෝධනයේ හරහා ඉදිරියට ගෙන යනවා. ඔබතුමාට බොහොම ස්තුතියි කාර්යක සභා සභාපතිතුමනි.
Thank you. Honorable Professor Ranjit Bandara.
ගරු නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි, මේ ගෞරවනීය සභාව ආමන්ත්‍රණය කිරීමට අවස්ථාව ලැබීම සම්බන්ධයෙන් මගේ කෘතඥතාව මා මුලින් පිරිනැමීමට කැමතියි. ඔබතුමා හොඳාකාරවම දන්නවා ශ්‍රී ලංකා පොදුජන පෙරමුණට වසර 4කට වඩා අඩු කාල සීමාවක් තුළ එක පිට මැතිවරණ තුනකින් අතිවිශිෂ්ට ජයග්‍රහණයක් ලබා ගන්නට හැකියාව ලැබුණේ මෙරටට ආදරය කරන මහජනතාව අප වටා රොක්කු නිසයි. ඒ නිසා මා මේ මංගල කතාවේදී ඉතාම ඕනෑකමින් හෘදයාංගම ලෙස මෙරටට ආදරය කරන මහජනතාවට ස්තුති කරන්න කැමතියි. එවගේම නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි, ශ්‍රී ලංකාවේ දේශපාලන ඉතිහාසය උඩු යටු කිරු කිරීමට සමත් දේශපාලන ව්‍යාපාරයක් 2016 නොවැම්බර් මාසේ පළවෙනිදා මේ පාර්ලිමේන්තුව ඉදිරිපිට තියෙන ජයන්තිපුර නෙළුම් මාවතේදී ආරම්භ වුණා. අපේ පක්ෂ නිර්මාතෘ ගරු බැසිල් රෝහණ රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වයෙන්. ඒ නිසා මේ මහා දේශපාලන ව්‍යාපාරය ආරම්භ කළ ඔහුට අපේ කෘතඥතාව අපි මේ අවස්ථාවේ පිරිනැමිය යුතුයි. එතුමා මේ දේශපාලන ව්‍යාපාරය පටන් ගන්නකොට අපිට කිව්වා හිතන්න බය වෙන්න එපා, අලුතින් හිතන්න බය වෙන කෙනෙකුට දේශපාලන ඉදිරි ගමනක් නැහැ. ඒ නිසා එතුමා මේ දේශපාලන ව්‍යාපාරය පටන් ගන්නකොටම ගරු නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි අපිට කිව්වා අපි හිතමු වෙනස් විදියකට. ඒ වෙනස් විදියකට හිතනකොට අපිට පුළුවන්කම තියෙනවා ගොඩක් වෙනස් විදියට වැඩ කරන්න. එතුමාගේම වචනවලින් කියනවා නම් වෙනස් විදියට හිතන්න බය වෙන්න එපා දේශපාලනයේදී. ඒ නිසා තමයි අපිට පුළුවන්කම ලැබුණේ මෙරටේ පළාත් පාලන ආයතන 80%කට වැඩි වැඩි ප්‍රමාණයක බලය තහවුරු කරගන්න, හත්වෙනි විධායක ජනාධිපතිවරයා පත් කරගන්න, ඒ වගේම 3/2 බලය සහිත පාර්ලිමේන්තුවක් පත් කරගන්න. ඒ විතරක් නෙමෙයි නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි, අපි වගේ සාමාන්‍ය පවුල් වලින් නිදහස් අධ්‍යාපනය නිසා තමන්ගේ ආර්ථිකය සහ සමාජ පසුබිම සකස් කරගත් විශ්වවිද්‍යාලවල මහාචාර්යවරුන්ට වෘත්තිකයන්ට ජාතික ලයිස්තුවෙන් පාර්ලිමේන්තුවට ඇවිල්ලා මේ සභාවේ කටයුතු වලට සම්බන්ධ වෙන අවස්ථාව ලැබුණේ. ඒ නිසා මම ස්තුතිවන්ත වෙනවා එතුමන්ට නැවත වාරයක් මේ වගේ අවස්ථාවක් අපිට ලබා දීම සම්බන්ධයෙන්. ඒත් එක්කම අපි දැක්කා අතිගරු ජනාධිපතිතුමා ඊයේ තමන්ගේ ප්‍රතිපත්ති ප්‍රකාශය ඉදිරිපත් කළා. නමුත් අවාසනාවකට අපේ ගරු විපක්ෂ නායකතුමා මේ ගරු සභාව නොමග යවමින් වැරදි සංඛ්‍යාලේඛන විශාල ප්‍රමාණයක් ඉදිරිපත් කළා. ඒ සංඛ්‍යාලේඛන දෝෂ සහිතයි. ඒ සංඛ්‍යාලේඛන මූලාශ්‍ර නැහැ. එතුමා කියන ආකාරයකට ඍණ ආර්ථික වර්ධනයක් 6%ක සිද්ධ වෙනවා නම් ලංකාව ඉන්දියානු සාගරයේ ගිලන එක නතර කරන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ සභාව මේ විදියට නොමය ගැවීම සඳහා මූලාශ්‍ර රහිත සංඛ්‍යාලේඛන ඉදිරිපත් කිරීම වැරදි. එනිසා ගරු නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි, මේ රට අපේ සෞභාග්‍ය දැක්ම ප්‍රතිපත්තිය පොදුජන පෙරමුණට විතරක් අයිති එකක් නෙමෙයි. මේ රටේ සියලු මහජනතාව මේ රටේ ඉදිරි සංවර්ධන දශකය වෙනුවෙන් සකස් කරපු ප්‍රතිපත්ති මාලාවක්. ඒ නිසා මේ ප්‍රතිපත්ති මාලාව සකස් කිරීමට මේ රටේ මහජනතාව පුළුල් පරාසයක සම්බන්ධතාවයක් ඇති කරගත්තා. ඒ නිසා අපි විශ්වාස කරනවා අපි ආරම්භ කරන සංවර්ධන දශකය මේ රට 21 වන සියවසට අරගෙන යයි කියලා ඔබතුමාට බොහොමත්ම ස්තුතියි.
Thank you. Honorable Suresh Vadivel.
ගෞරවතුக்குரிய குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, முதல் முதலில் மலையக மக்கள் சார்பாக உங்களுக்கு எனது வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றேன். எங்களுடைய தமிழ் பேசும் மக்களுடைய கௌரவத்தை பாராளுமன்றத்திலே இந்த உயரிய சபையிலே சிம்மாசத்திலிருந்து உங்கள் முன் பேசுவதற்கு கிடைத்ததற்கு ஒரு பாக்கியம் நான் கருதுகின்றேன். விசேடமாக குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, என்னுடைய மதுரை மாவட்டத்தினுடைய தொப்புள்கொடி உறவுகள், என்னுடைய மலையக மக்கள், தமிழ் பேசும் நெஞ்சங்கள் 3வது முறையாகவும் இந்த 9வது பாராளுமன்றத்திற்கு என்னை வாக்களித்து கிட்டத்தட்ட 600,000 மேற்படியான வாக்குகளை அளித்து என்னை இந்த சபைக்கு அனுப்பியிருக்கின்றார்கள். நான் முதல் முதலில் மதுரை மாவட்டத்தினுடைய தொப்புள்கொடி உறவுகளுக்கும் விசேடமாக தமிழ் பேசும் மக்கள், தமிழ் முஸ்லீம் மக்களுக்கு என்னுடைய மனமார்ந்த நன்றிகளை இந்த உயரிய சபையிலிருந்து நான் தெரிவித்துக் கொள்கின்றேன். என்னுடைய மக்கள், விசேடமாக மலையக மக்கள், மாகாண சபை பாராளுமன்றம் என்று தொடர்ந்து கடந்த 20 வருட காலமாக மக்கள் பிரதிநிதியாக தேர்ந்தெடுத்து என்னை அனுப்பிக் கொண்டிருக்கின்றார்கள். எங்களுடைய சேவை செவ்வனே மலையத்துக்கு நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. நிறைகுறைகள் இருந்த போதிலும் கூட என்னுடைய அறிவு கேட்டிய வகையிலே முழுமையாக அந்த சேவையை இந்த மக்களுக்கு நாங்கள் அளித்துக் கொண்டிருக்கின்றோம். மீண்டும் மேலதிகமான எதிர்பார்ப்போடு இன்று இந்த உயரிய சபைக்கு பாராளுமன்றத்துக்கு மக்களை அனுப்பி வைத்திருக்கின்றார்கள். ஆகவே நான் இங்கிருந்து கூறுவதாவது, விசேடமாக இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை கட்டியெழுப்ப வேண்டும் என்று எவராவது நினைத்தார்களே ஆனால் இந்த நாட்டினுடைய பொருளாதாரத்திலே முதுகெலும்பாக செயற்பட்ட மலையக மக்களை எவரும் மறந்துவிட முடியாது. காடு மேடாக இருந்த மலையகத்தை கொத்தி பதப்படுத்தி இந்த நாட்டினுடைய பொருளாதாரத்தின் முதுகெலும்பாக செயற்பட்ட மலையக மக்கள் சிரோண்டி என்ற விளம்பரத்தை, சிரோண்டி என்ற விலாசத்தை இந்த நாட்டுக்கு வழங்கியவர்கள் எனது தொப்புள்கொடி உறவுகள். ஆகவே இந்த நாட்டுடைய பொருளாதாரத்தை கட்டியெழுப்ப நினைக்கும் போது ஜனாதிபதியாக இருக்கலாம், கௌரவ பிரதமந்திரியாக இருக்கலாம், யார் எவர் இந்த ஆட்சி அமைத்தாலும் கூட இந்த மலையக மக்களை எவரும் மறந்துவிட முடியாது. மலையக புகையிறத பாதை, மலையகத்திலே தேயிலை தொழிற்சாலைகள், மலையகத்திலே தேயிலை, தென்னை, ரப்பர் அனைத்தையும் உருவாக்கி இந்த நாட்டுடைய பொருளாதாரத்தை முழுமையாக இந்த உலக சர்வதேச நாட்டுக்கு அங்கீகாரம் வழங்கியவர்கள் மலையக மக்கள். ஆனால் 200 வருட கால இந்த மலையக மக்களுடைய வாழ்வியே ஒட்டு மொத்தமாக நாங்கள் ஏமாற்றப்பட்டுக் கொண்டிருக்கின்றோம். இன்னமும் தனிப்பட்ட தனி வீடுகள் அனைத்து மலையக மக்களுக்கும் இன்னும் சென்றடையவில்லை. இன்னும் பாதைகள் சரியான முறையிலே அமையப்படவில்லை. இந்த பெருந்தோட்ட கம்பெனிகள் 22 தோட்ட கம்பெனிகளுக்கு இந்த அரசாங்கம் மூலமாக தரவார்த்து கொடுக்கப்பட்ட இந்த தோட்டங்கள் அடாவடித்தான நிர்வாகத்தின் மூலமாக இன்று மலையக மக்கள் இன்னும் வஞ்சிக்கப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். ஆகவே இந்த வஞ்சிக்கப்பட்டுக்கின்ற இந்த மலையக மக்கள் என்றுமே ஆயுதம் ஏந்தியது கிடையாது, இன்றைக்குமே தனிநாடு கேட்டது கிடையாது. அந்த மக்களுடைய அபிலாஷை, அந்த மக்களுடைய கலை கலாச்சார பண்பாடு, உரிமை, வாழ்வாதாரம், உழைப்புக்கேற்ற ஊதியம், இவையைத்தான் இந்த மலையக மக்கள் தொழிற்சங்க ரீதியாக அவர்கள் போராட்டம் செய்து கேட்டுக் கொண்டிருக்கின்றனர். 1000 ரூபாய் சம்பளம் இரு எங்கே? பெருந்தோட்ட தொழிலாளர்களுக்கு மாறி மாறி அரசாங்கங்கள் வழங்கப்பட்ட உறுதி வாக்குறுதி 1000 ரூபாய் சம்பளம். ஆனால் இன்று மக்களுடைய வாழ்க்கை செலவு அதிகரிக்கப்பட்டிருக்கின்றது. இன்றைக்கு மக்களுடைய வாழ்க்கை செலவு அதிகரிக்கப்பட்டிருக்கின்றது. ஆகவே ரணில் விக்ரமசிங்கத்துடைய அரசாங்கம் இருக்கலாம், தற்போதைய அரசாங்கம் இருக்கலாம், ஆனால் பெருந்தோட்ட மக்களுக்கு 1000 ரூபாய் சம்பளம் வழங்குவதாக இங்கு பலமுறை வாக்குறுதி வழங்கப்பட்டது. ஆனால் மிகவும் வேதனையுடன் கூறிக்கொள்கின்றேன், இந்த சபையில இருந்து பெருந்தோட்ட மக்களுக்கு இன்னும் 1000 ரூபாய் சென்றடையவில்லை. அடிப்படை சம்பளம் 1000 ரூபாய் சென்றடையவில்லை. உட்கடை வசதியிலே பாரிய பிரச்சனை. மலைய மக்களுடைய கல்வியிலே இன்னும் தகுதியான ஆசிரியர்கள், விஞ்ஞான பாடத்துக்கும் கணக்கு பாடத்துக்கும் ஆசிரியர் வழங்கப்படும். இருந்தாலும் பொருளாதாரத்திலே பின்னடைவாக இருந்தாலும் கூட மலையக மக்கள் இன்று கல்வியிலே உயர்ந்திருக்கின்றார்கள். இன்று கல்வி என்ற ரீதியிலே பல அரசாங்க தொழில்களை செய்து கொண்டிருக்கின்றார்கள். மாகாண சபை, பிரதேச சபை, பாராளுமன்றத்திலே இன்றைக்கு மலையக மக்களுடைய பிரதிநிதிகள் நாங்கள் வந்திருக்கின்றோம். ஆகவே நாங்கள் சகலகலா வல்லவர்களாக இருக்கின்றோம். அனைத்து மொழியையும் மலைய மக்கள் சார்பாக பேசுவதற்கு நாங்கள் இருக்கின்றோம் பாராளுமன்றத்திலே. அது தமிழாக இருக்கலாம், சிங்களமாக இருக்கலாம், ஆங்கிலமாக இருக்கலாம், பிரெஞ்சாக இருக்கலாம், இத்தாலியாக இருக்கலாம், 5 மொழியிலும் என்னுடைய தொப்புள் கொடி உறவு மலைய மக்களுடைய கௌரவத்தை காப்பாற்றுவதற்கு, அனைத்து மொழிகளையும் செயலாற்றுவதற்கு நாங்கள் தயாராக இருக்கின்றோம். ஆனால் இன்றைக்கு ஒரு சிலர் நிற்கின்றார்கள், மலைய மக்கள் படிக்காதவர்கள் அல்லது மலைய மக்கள் முட்டாள்கள் என்று எவராது நினைத்தார்கள். ஆனால் இந்த பாராளுமன்றத்திலிருந்து நான் தெரிவித்துக் கொள்கிறேன், அது ஒரு பகற்கனவு. சொல்லுபவர் தான் முட்டாளை தவிர மலையக மக்கள் என்றுமே முட்டாள் இல்லை என்பதை இந்த சபையில் நான் தெரிவித்துக் கொள்ள விரும்புகிறேன். ஆகவே என்னுடைய மக்களுடைய நேற்று அதிமேதக ஜனாதிபதி அவர்கள் அவருடைய கொள்கை பிரகடனத்தை இங்கு வெளியிட்டிருந்தார். இந்த கொள்கை பிரகடனத்திலே சில விடயங்களை நாங்கள் வரவேற்கத்தக்கதாக இருந்தாலும் கூட இந்த தேர்தலில் மக்கள் மிக உற்சாகமாக எங்களுடைய பிரதிநிதித்துவத்தை சரியான முறையிலே அவர்கள் தெரிவு செய்து அனுப்பியிருக்கின்றார்கள். ஆகவே இந்த பல ஆண்டுகளாக நாம் வாழ்ந்து வரும் பெருந்தோட்ட மலைய மக்களுடைய காணிக்குரிய உறுதி நிச்சயமாக கிடைக்கப்பட வேண்டும். இந்த பாராளுமன்றத்திலே அதிவேக ஜனாதிபதி அவருடைய கொள்கை பிரகடனம் மூலமாக எடுக்கப்பட்ட சில விடயங்கள் தேசிய ரீதியிலே மலைய மக்களையும் சென்றடைய வேண்டும் என்பதைதான் நாங்கள் வேண்டிக் கொள்கின்றோம். எந்த அளவில் இந்த நாட்டில் வாழ்கின்ற ஏனைய சமூகம் எந்தெந்த வரப்பிரசாதங்களும் அனுபவிக்கின்றதோ அந்த வரப்பிரசாதங்கள் அனைத்தும் இந்த நாட்டுடைய முதுகெலும்பாக இருக்கின்ற பெருந்தோட்ட மலைய மக்களையும் சென்றடைய வேண்டும் என்பதுதான் எங்களுடைய ஆணித்தரமான வேண்டுகோள். ஆகவே நேற்று அதிமதி ஜனாபதியுடைய கொள்கை பிரகடனத்திலே சில விடயங்களை நாங்கள் பார்த்துக் கொண்டிருந்தோம். இதை நாங்கள் எதிர்பார்த்தோம். மலைய மக்களுடைய 1000 ரூபாய் சம்பள உயர்வு சொல்லப்படும் என, ஆகவே அது சொல்லப்படவில்லை. நாங்கள் அரசாங்கத்துடைய கவனத்திற்கு கொண்டு செல்கின்றோம். இந்த 1000 ரூபாய் சம்பள உயர்வு நிச்சயமாக சென்றடைய வேண்டும். இந்த 1000 ரூபாய் சம்பள உயர்வு இன்று வாழ்க்கை செலவு, இந்த 1000 ரூபாய் சம்பளம் பல அரசாங்கம் மூலமாக 5 வருடங்களுக்கு மேலாக பேசப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆனால் இன்று வாழ்க்கை செலவு அதிகரித்திருக்கின்றது. இன்னைக்கு நாங்கள் எங்களுக்கு அனைவருக்கும் தெரியும், வாழ்க்கை செலவு அதிகரித்துக் கொண்டிருக்கின்றது. ஆகவே அதற்கேற்ற சம்பளத்தை வழங்க வேண்டும், அல்லது பெருந்தோட்ட கம்பெனியில் இருந்து இந்த அரசாங்கம் அந்த தோட்டங்களை மீள பெற வேண்டும். அரசாங்கம் நீங்க பெறாவிட்டால் அரசாங்கங்கள் இன்று இந்த கம்பெனிகள் மிக மோசமான நடவடிக்கை மூலமாக நிர்வாகத்தை சீர்குலைத்து இந்த நாட்டிலே பிரச்சனை உருவாக்கி தொழிற்சாலைகளை மூடி, நான் பிரதித்தப்படுகின்ற மதுரை மாவட்டத்தில் மாத்திரம் 60 தொழிற்சாலைகள் மூடப்பட்டிருக்கின்றன. ஆனால் அரசாங்கம் அவர்கள் கொடுக்கும் போது 60 தொழிற்சாலைகளும் அங்கு இயங்கிக் கொண்டிருந்தன. ஆனால் இன்று சைலண்ட் ஃபேக்டரி என்று அந்த தொழிற்சாலை மூடப்பட்டு மிக மோசமான நிலைக்கு தள்ளப்பட்டிருக்கின்றது. அதே போன்று இந்த நாட்டிலே ஒவ்வொரு சட்டத்திற்கு எழும்போது இந்த நாட்டிலே வாழ்கின்ற மக்கள் அவருடைய மொழி, அவர்களுடைய சமயம், அவருடைய மதத்தை பின்பற்றக்கூடிய ஒரு சுதந்திரமான சூழல் உருவாக்கப்பட வேண்டும். இன்றைக்கு தமிழ் மக்கள், முஸ்லீம் மக்கள் இன்னைக்கு ஒரே நாடு ஒரே சட்டம் என்பதை நாங்கள் வரவேற்கின்றோம். ஆனால் இந்த நாட்டில் வாழ்கின்ற தமிழ் மக்களுக்கோ அல்லது முஸ்லீம் மக்களுக்கோ எந்த அநீதியும் ஏற்படக்கூடாது என்பதை நான் இந்த சபையில உயர் சபையில நான் கேட்டுக் கொள்கின்றேன். முஸ்லீம் சமூகம் பாரிய பிரச்சனைக்கு கடந்த காலத்தில் முகம் கொடுத்தார்கள்.
அதை முஸ்லிம் மக்கள் சார்பாகவும் நான் மதுரை மாவட்டத்தினுடைய முஸ்லிம் மக்களுடைய பிரதிநிதியாகவும் இந்த சபையிலே தொடர்ந்து நான் செயலாற்றுவேன் என்பதையும் தெரிவித்துக் கொள்வதோடு என்னுடைய மலையக மக்கள், என்னுடைய தமிழ் பேசும் மக்கள், என்னுடைய மலைய மக்களுடைய உரிமைகள், அவருடைய வேண்டுகோள்களை மீண்டும் உதாசீனப்படுத்தாது நடைமுறையில் சாத்தியப்படக்கூடிய வகையிலே நாங்கள் செயற்படுத்த வேண்டும். இட் சுட் பி பிராக்டிகல். ஆல்வேஸ் ஆல் த கவர்மெண்ட்ஸ், even Ranil Wickremesinghe government, even the present government, everybody saying we are giving 1000 rupees, we are giving 1000 rupees, where is the 1000 rupees? Everybody is agitating the plantation workers, but the plantation workers, they won't ask the country Tani Tamil Nadu, they are not asking the Tani Idam, they are asking the infrastructure and the working, they are asking day to day salary only. So everybody must understand these poor people, they are the one given the address Ceylon tea. How the Ceylon tea came? Because of these poor workers. Poor workers, day to day work, they worked and they hard worked and they are recognized by the world, but it's not recognized by our country. But I am requesting
order, please. Honorable Deputy Speaker is coming to the chair.
ඔබතුමා කාලය අවසానයි.
ගරුවේ කතාව රුදු විරාණි අධ්‍යන්ත වතුකර ජනතාව වෙනුවෙන් ඔබතුමාට සුබපතන්න ඕනේ. අපි ගරු නියෝජක කතානායකතුමනි වතුකර ජනතාව වෙනුවෙන් ඔබතුමාට මම මේ අවස්ථාවේ සුබපතනවා. මම කියන කැමැති විශේෂම අධිකර ජනාධිපතිතුමාගේ මේ පොලිසි ස්ටේට්මන්ට් සම්බන්ධව අපි සමහර දේවල් විශේෂම කටුපොල් ඔක්කොම නවත්තන්න සම්බන්ධව අපි ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම ඉදිරියේදී වතුකර ජනතාවට රුපියල් 1000ක් දෙනවා කියලා සෑම ආණ්ඩුවෙම කිව්වා. එම ආණ්ඩුවේ රනිල් වික්‍රමසිංහ ආණ්ඩුවෙත් කිව්වා, මේ ආණ්ඩුවෙත් කිව්වා අපි දරගන්න කැමති එක ඉක්මනින් ඒ රුපියල් 1000ක් ජනතාව ලැබෙන්නට. ඒ වගේම වතු කම්පනිස් ටික, ෆැක්ටරිස් ටික වහලා ඒ වගේ වතුකර ජනතාවට මේ ශ්‍රී ලංකාවේ තියෙන කම්කරු නීතියට පැටවෙන එකත් මේ බුල්ඩෝස් කරගෙන ගිහිල්ලා මේ ජනතාව අවශ්‍ය විදියට මේ කටයුතු කරනවා. ඒ නිසා ඒ සම්බන්ධවත් මේ අපි කම්කරු අමතුමත් මගේ දිස්ත්‍රික්කයේ අමතුමත් මේ කම්කරු අමතුමා ඉන්නේ. ඒ නිසා මම ඉල්ලීමක් කරනවා මේ රුපියල් 1000ක් ගෙවලා ඒ වතුකර ජනතාවට අයිතිවාසිකමක් ලබා දෙන්න කියමින් ඉල්ලීමක් කරමි. මම ස්තුතිය රොබෝම ස්තුතිය.
ගරු අනුල් ප්‍රියදර්ශනී ආපමැතුමා විනාඩි 6ක් තියෙන ඔබතුමාට.
මම ප්‍රථමයෙන්ම ඔබතුමාට සුභපතනවා අපේ පාර්ලිමේන්තුවේ නියෝජ්‍ය කතානායකවරයා වශයෙන් පත්වීම ගැන. ඒ වගේම මම 7 වෙනි වරටත් මේ පාර්ලිමේන්තුවට මාව පත් කරපු මගේ දිස්ත්‍රික්කයේ ජනතාවටත් විශේෂයෙන් මගේ කටුකම්පලාසනේ ජනතාවටත් මගේ කෘතඥතාවය පළ කරනවා. විශේෂයෙන්ම ඉතාම වැදගත් ප්‍රතිපත්ති ප්‍රකාශයක් අධිකරු ජනාධිපතිතුමා විසින් ඊයේ ඉදිරිපත් කෙරුවා. විශේෂයෙන්ම COVID-19 පස්සේ ලෝක ජනතාවගේ පමණක් නෙවෙයි, ලෝකයේ ආර්ථිකයේ පමණක් නෙවෙයි, අපේ ආර්ථිකයටත් යම් බලපෑම් තිබෙනවා. ඒ බලපෑම් වලින් කොහොමද ඉදිරියට එන්නේ කියන එක පිළිබඳවදී රට ගැන විශේෂයෙන් හිතලා රටේ ආර්ථිකයේ ගොඩනැගීම ඒ ප්‍රධාන අර්ථයක් හැටියට අරගෙන තමයි මම හිතන්නේ ප්‍රතිපත්ති ප්‍රකාශය ඉදිරිපත් කරලා තියෙන්නේ. අපි ඇත්ත වශයෙන්ම මේ දිගු කාලයක් තිස්සේ දිගු කාලීන ආර්ථික උපාය මාර්ග වෙනුවට කෙටි කාලීන උපාය මාර්ග පාවිච්චි කිරීමේ ප්‍රතිඵල අද අපි භුක්ති විඳිනවා. නිදහසෙන් දශක ගණනාවකට පස්සේ වුණත් අපේ රටේ ආර්ථිකය ගැන නැවත අපිට සිතා බලන්න සිද්ධ වෙලා තියෙන්නේ. දීර්ඝ කාලයක් තිස්සේ අපි ගත්ත සමහර අංශවල තිබෙන වැරදි තීන්දුව කියලා මට හිතෙනවා. මට මතකයි 1970 දශකයේ වෙනකොට ලංකාවේ තේ රබර් කර්මාන්ත සඳහා අවශ්‍ය සියලුම උපකරණ ලංකාවේ නිෂ්පාදනය කෙරුවේ. නමුත් අද අපි ඒවා සියල්ලම එක්ක ඉන්දියාවෙන්, එහෙම නැත්නම් කොරියාවෙන්, එහෙම නැත්නම් චීනෙන් අපි ගෙන්වනවා. ඒ නිසා පදනමක් හැටියට මොකද්ද අපි අපේ ආර්ථිකය පිළිබඳ දරන උපාය මාර්ග කියලා කල්පනා කිරීම මම හිතන්නේ ඉතාම වැදගත් දෙයක් හැටියට ජනාධිපතිතුමා කල්පනා කිරීම මං හිතන්නේ වර්තමානයේ තියෙන ඉතාම වැදගත් කාර්යයක්. විශේෂයෙන්ම මේ දේශීය කර්මාන්ත දියුණු කිරීම, අමුද්‍රව්‍ය වල අගය එකතු කිරීම වැනි කරුණු පිළිබඳව ප්‍රකාශ කරලා තිබීම ඉතා වැදගත් දවාව අපි සලකන්න ඕනේ. විශේෂයෙන් අපි අවුරුදු දශක ගණනාවක් ඛනිජ වැලි නිස්සාරණය කිරීමක් ගැන අපි කතා කරුවේ නැහැ. නිකම්ම නිකම් ඛනිජ වැලි ප්‍රමාණය අපි රටවල් වලට ඇරිය මිසක් අපිව කතා කරුවේ නැහැ. නමුත් අද අපිට විශාල විදේශීයමයක් ලබා ගැනීම සඳහා අවශ්‍ය කරන තාක්ෂණික උවමනාව, එහෙමනම් තාක්ෂණික එකතුව ගැන අද අපිට කතා කරන්න පුළුවන් වෙලා තියෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ වගේම කෘෂිකර්මාන්තය අපේ රටේ වැදගත් අංශයක්. මේ කෘෂිකර්මාන්තය ලෝකේ ඕනම රටක පදනම කෘෂිකර්මාන්තය. කෘෂිකර්මාන්තයේ ඔස්සේ තමයි කාර්මීකරණය ලෝක හැම රටකම සිද්ධ වුණේ. නමුත් අද අපේ කෘෂිකර්මාන්තයට අමතරව අපි වැවිලි ශේෂ්ත්‍රයකුත් තිබෙනවා. වැවිලි ශේෂ්ත්‍රයේ තිබෙන වැවිලි කර්මාන්තයක් දැන් අපිට අවශ්‍ය වෙලා තිබෙනවා. එහෙම කර්මාන්තයක් අපිට තිබුණා. නමුත් අපි දැන් ඒක නැති වෙලා ගිහිල්ලා අපි නැවත සැරයක් කල්පනා කරන්න ඕනේ අපි කොහොමද ඒක ගොඩනගන්නේ කියලා. මොකද විශේෂයෙන් අපි තාමත් අමුද්‍රව්‍ය පිට රටාවේ රටක් හැටියට විතරයි අපි ඉතුරු වෙලා තියෙන්නේ. ඉතින් විශේෂයෙන්ම මේ කෘෂිකර්මාන්තය අපි ගත්තොත් ඉතාම හොඳ ජලපාලන ක්‍රමයක් අවශ්‍යයි. කෘෂිකර්මාන්තයට ජලය නැත්තම් කෘෂිකර්මාන්තය කරන්න බෑ. ඒ නිසා පවතින ප්‍රධාන ජල කර්මාන්ත අංශය දියුණු කරන ගමම්ම නිසි කළමනාකරණයකට පවතින ජලමාර්ග කළමනාකරණ ලක් කිරීම සඳහා අලුත් ජල සංරක්ෂණ ක්‍රම නිර්මාණය කිරීමට මං හිතන්නේ අපේ කෘෂිකර්මාන්තයට අවශ්‍යතාවයක් ඇති වෙලා තියෙනවා කියලා අපි කල්පනා කරන්න ඕනේ. නමුත් අපි දන්නවා මේ ලංකාවේ විශාල වශයෙන් එළවලු වර්ග නිෂ්පාදනය වෙන උඩු රට එළවලු වෙන්න පුළුවන් පහත රට එළවලු වෙන්න පුළුවන්. නමුත් මේ තැනේදී ගොවියාට අවශ්‍ය සාධාරණ මිලක් ලබා ගැනීම ගැන අපි තාම සාකච්ඡා කරනවා. විශේෂයෙන් අපි ආරම්භ කරලා තිබුණු කර්ම ක්‍රම වලින් වැඩි වෙලා තියෙන අතරමැදියාගේ ක්‍රියාකාරීත්වය වැඩිවීම, විශේෂයෙන්ම ආර්ථික මධ්‍යස්ථාන ක්‍රමය නැවත සලකා බැලිය යුතුයි කියලා මම විශ්වාස කරනවා. විශේෂයෙන්ම එම ආර්ථික මධ්‍යස්ථාන අද අතරමැදියා ග්‍රහණයට යට වෙලා තියෙන නිසා ඒවා සඳහා ගොවියාසා වෙළෙන්ද එකතු කරන මධ්‍යස්ථාන වශයෙන් ඒවා නැවත කළමනාකරණය කළ යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ඊළඟට කෘෂිකර්මයට තාක්ෂණය ඉතා වැදගත්. විශේෂයෙන්ම වෙනදාට වඩා තාක්ෂණය දියුණු කිරීමෙන් විශේෂයෙන්ම විශාල වශයෙන් පාවිච්චි කරන රසායනික පොහොර භාවිතයෙන් ඉවත් කිරීම, වාගේම කෘමිනාශක භාවිතයෙන් ඉවත් කිරීම අපිට අවශ්‍ය බව අපි අමතක කරන්න අරකයි. ඊළඟට අද අපිට අවශ්‍ය සියලුම බීජ වර්ග අපි පිට රටින් ගෙන්වනවා, හයිබ්‍රිඩ් වර්ග අපි ගෙන්වනවා. ඒ නිසා මම විශ්වාස කරනවා මේ විශේෂයෙන් අපේ රටේ තිබුණු සමහර අපිට ආවේනික බීජ වර්ග සහ පැල වර්ග විශාල වශයෙන් අපිට නැති වෙලා ගිහිල්ලා තියෙනවා. ඇත්ත වශයෙන්ම වෙන රටවල් වල නම් මේවා සංරක්ෂණය කිරීම වැඩපිළික් ඒ අමාත්‍යාංශ කරනවා. නමුත් අද අපේ කෘෂිකර්ම අමාත්‍යාංශයේ වෙන දෙයක් ගැන උත්සාහයක් දරුවද කියලා මට වෙලාවකට කල්පනා වෙන. ඒ නිසා මම යෝජනා කරන්න කැමති මේ දේශීය බීජ සංරක්ෂණය කිරීම සඳහා විශේෂ ක්‍රමවේදයක් මේ කෘෂිකර්ම දෙපාර්තමේන්තුව ආරම්භ කරන්න ඕනේ කියලා. විශේෂයෙන්ම අද පළතුරු අපේ දේශීය සහ විදේශීය වෙළඳපළට විශාල වශයෙන් අපිට හදන්න පුළුවන්. නමුත් අපි තාමත් දේශීය වෙළඳපළ ඔස්සේ පමණයි මේ කටයුතු නිර්මාණය කරන්නේ. මම විශ්වාස කරනවා විශේෂයෙන්ම එළවලු පළතුරු වගේ දේවල් ජාත්‍යන්තරයට එහෙම නැත්නම් විදේශීය වෙළඳපළට යවීම සඳහා අපි ක්‍රියා කරන්න ඕනේ කියලා. ඒ නිසා අපි කතා කරන්න ඕනේ අපේ රටේ කෘෂිකර්මාන්තය විතරක් නෙමෙයි අනිකුත් අංශ අපි කොහොමද වෙනස් කරන්න කියලා. අපිට තියෙන්න පුළුවන් ප්‍රශ්න COVID-19 පස්සේ ලෝකයේ ආර්ථිකය වෙනස් වෙනකොට අපේ රටේ ආර්ථික වෙනස් වෙන ක්‍රමවේදය පිළිබඳ අපි දැන් සාකච්ඡා කරන්න ඕනේ. අපි දෙපැත්තට බෙදලා ගහගෙන එහෙම නැත්නම් එකිනෙකාගේ පාණ්ඩිත්‍ය ප්‍රදර්ශනය කරන කතාවලට වඩා අපේ රට අවශ්‍ය වෙන්නේ අද පැහැදිලි ලෙසම අවශ්‍ය කරන වෙනසක් සඳහා වැඩ කිරීමට. ඒ සඳහා ජනාධිපතිතුමා සූදානම් වෙලා තියෙනවා. ඒ සඳහා අපි සියලු දෙනාම ඒට එකඟව ක්‍රියා කළ යුතුයි. මම මේ සභාවට කියමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා.
ස්තුතියි ඔබතුමාට. ගරු මුජිබ රහමන් ගරු මන්ත්‍රීතුමා විනාඩි 9ක් තියෙනවා ඔබතුමාට.
ස්තුතියි ගරු නියෝජ්‍ය සභාපතිතුමනි, විශේෂයෙන්ම ඔබතුමාටත් සුබපතනවා මේ තනතුර බාර ගැනීම සම්බන්ධවත්. ඒ වගේම දෙවැනි වතාවටත් පාර්ලිමේන්තුවට පැමිණීමට ඒ ඡන්දය ලබා දුන් මේ මැදකොළඹ ආසනයේ ජනතාව ඇතුළු මුළු කොළඹ දිස්ත්‍රික්කයේ ජනතාවටත් ස්තුතිය පිරිනමනවා මේ අවස්ථාවේ. ගරු නියෝජ්‍ය කථානායකතුමනි, විශේෂයෙන්ම අද ආණ්ඩුවේ අලුත් ආණ්ඩුවේ ප්‍රතිපත්ති ප්‍රකාශනය මං හිතන්නේ ඊයේ ජනාධිපතිතුමා හෙළි දැක්වුවා. ඒ ප්‍රතිපත්ති ප්‍රකාශනය තුළ අපි දැක්කා ඉතාම ඉදිරි ගමන ගැන, ආණ්ඩුවේ ඉදිරි දැක්ම ගැන යම් අදහසක් එතුමා ඉදිරිපත් කරලා තිබුණා. ඒකේ සාරාංශයක් කියලා අපිට ගන්න පුළුවන් එතුමාගේ අදහස. ගරු නියෝජ්‍ය කථානායකතුමනි, දැන් මේ ආණ්ඩුවට අපි දන්නවා විශාල බලයක් ලබා දීලා තියෙනවා, තුනෙන් දෙකකට ආසන්න බලයක්. මේක සමානුපාතික ඡන්ද ක්‍රමයේ යටතේද එහෙම නැත්නම් කොට්ටාස ඡන්ද ක්‍රමයේ යටතේද කියන එක ඉතාම වැදගත් නෑ. කොහොම නමුත් විශාල ඡන්ද ප්‍රමාණයක් එක්ක විශාල බලයක් ලබා දීලා තියෙනවා. දැන් අපේ රටේ දේශපාලනය තමයි හැමදාම මැලි ග්‍රවුන්ඩ් එකක් වගේ අපේ රටේ දේශපාලනය කැරකෙනවා. මේ දේශපාලන ඉස්සරහට යන්නේ නෑ. දැන් මෙවර මේ ලබා දුන්න බලය හා සමාන බලයක් 1956 දී බණ්ඩාරනායක මහත්තයාටත් ලබා දුන්නා. එතකොට බණ්ඩාරනායක මහත්තයාගේ සටන් පාඨය වුණේ
සිංහල භාෂාව රාජ්‍ය භාෂාව කිරීම මේ සටන් පාඨයේ උඩ මේ රටේ හිටපු විශාල ඡන්දදායකයන්ගේ හැඟීම් වලට කතා කරලා එදාත් 56 මේ වගේම විශාල ජයග්‍රහණයක් ලබා ගත්තා. ඊට පස්සේ නැවත වතාවක් අපිට පේනවා මේ 2019 දීත් ඒ වගේම 2020 පාර්ලිමේන්තු මැතිවරණයේදීත් මේ පැතිවරණ ක්‍රියාකලාපය තුල ක්‍රියාදාමයේ තුල ජාතිය ආගම ඒ මුල් කරගත්ත ඡන්ද ව්‍යාපාරය තුල විශාල ඡන්ද ප්‍රමාණයක් ලබාගෙන තිබෙනවා. දැන් මේකේ තියෙන ප්‍රධානම දේ තමයි දැන් මේ එකතු වෙලා ඉන්න මේ ලබාගත් ඡන්ද ව්‍යාපාරය තුල නියෝයිකුත් බලවේගය ඉන්නවා. දැන් මේ හැම බලවේගයක්ම ජනාධිපතිතුමාට ඉදිරියේදී සන්තෝෂ කරන්න වෙනවා. දැන් එක එක බලවේග ඔක්කොම ඒක රාශී කරලා තමයි එක මල්ලකට අරගෙන තමයි මේ සමාජය තුල ඉන්න නොයිකුත් බලවේග නියෝජනය කරන ඒ බලවේග ඔක්කොම දැන් ජනාධිපතිතුමා එක පොට්ටනියකට දාලා ජනාධිපතිතුමාගේ අතට අරගෙන ඉන්නේ. ඒ ඔය බලවේග වල ඉන්නවා නයි පොළඟු විෂගෝරු සර්පයෝ ඉන්නවා. ඒ වගේ සර්පයොත් එක්ක තමයි දා බණ්ඩාරනායක මහත්තයත් ගිහිලා ආණ්ඩුව හදලා අන්තිමට බණ්ඩාරනායක මහත්තයාගේ ජීවිතේත් පූජා කරන්න වුණා. එහෙනම් අද ජනාධිපතිතුමාත් මේ වැඩ කරන්නේ ඒ වගේ විෂගෝරු සර්පයෝ එක්ක කියන එක ඊටාම පැහැදිලිව කියන්න ඕනේ. මොකද ওই බලවේගයේ ඇතුලේ ඉන්නවා හැමදාම මේ රටට හානි කරන උදවිය. මේ රටේ ජාතික සමගියට කැමති නැති උදවිය. මේ රටේ ජාතික සංහිඳියාව ඒ එකමුතුව විනාශ කරන උදවිය. අද ඒ සියලු දෙනාම ජනාධිපතිතුමාගේ මේ බලවේගයේ ඇතුලේ ඉඳ ගිහිල්ලා තමයි ওই 3-2 බලය ලබා ගත්තේ. ඉතින් ඔය හින්දා අභියෝගයේ තියෙන ආණ්ඩුවට ජනාධිපතිතුමාට විශාල අභියෝගයක් තියෙනවා. මේ මොකද බලය ලබා ගැනීම වෙනුවෙන් නොයෙකුත් දේශපාලන මතවාදවල ඉන්න උදවිය එකට අරගෙන එතුමා දැන් ආණ්ඩුවක් හදලා තියෙනවා. ඒකේ ප්‍රධානම අරමුණ තමයි බලය ලබා ගන්න. ඒ බලය ලබා ගැනීම වෙනුවෙන් එක එක දේශපාලන මතවාද හදහස් ඒවවල ඉන්න උදවිය එක ගොනු කරලා එතුමා ආද එකතු කරගෙන තිබෙනවා. ඒ හින්දා එතුමාට විශාල අභියෝගයක් තියෙනවා ඉදිරි කාලේ වෙන වෙන දේශපාලන අදහස් වල ඉන්න උදවිය අරගෙන මේ ලෝකයේත් එක කොහොමද යන්නේ. මොකද අර අපේ කලින් කතා කරපු හර්ෂද සිල්වා මැතිතුමා කිව්වා වගේ අපි මේ තනින් රටක් හැටියට තනි ගමනක් යන්න බෑ. අපි ලෝකයේත් එක්ක යන්න වෙනවා. අපිට වැටවල් ගහලා තාප්ප ගහලා මේ රට දියුණු කරන්න බෑ. අපිට ලෝකෙත් එක්ක සම්බන්ධ වෙලා ජාත්‍යන්තරෙත් එක්ක සම්බන්ධ වෙලා පාලම් හදාගෙන තමයි අපිට ලෝකයේත් එක්ක දියුණු වෙන්න වෙන්නේ. නමුත් එවැනි දේවල් වලට විරුද්ධ පිරිස් අද තමුන්නාංශලගේ ආණ්ඩුවේ ඔය බලවේගය ඇතුලේ ඔය ඉන්නවා. ඉතින් ඒ බෙගොල්ලත් එක්ක මේ ගමන යන්නේ කොහොමද කියන එක ජනාධිපතිතුමාට තියෙන අභියෝගයක්. ඉතින් මම හිතන්නේ ඒක කලමනාකරණය කර ගැනීම ඒක ඉදිරියට ගෙන යාම ජනාධිපතිතුමාට විශාල අභියෝගයක් තියෙනවා කියන එක අපි කියන්න ඕනේ. ඒ වගේම තමයි අද වෙනකොට මේ ආණ්ඩුව ඇවිල්ලා කරු නියෝජ්‍ය කතානායකතුමනි මාස 9යි. දැන් මේ මාස 9 ප්‍රගතිය අරගෙන අපි බැලුවම අපිට පේනවා එහෙම සාර්ථක ප්‍රගතියක් නැහැ. අපි ආර්ථිකයේ ගත්තම දවස ගානේ හැම අත්‍යවශ්‍ය භාණ්ඩයක්ම මිල වැඩි වීගෙන යන තත්ත්වයක් තියෙනවා. කිසිම පාලනයක් කරගන්න බෑ. අද ජීවන වියදම දවස ගානේ වැඩි වෙනවා. අද අපි දන්නවා කොරෝනා වසංගතයත් එක්ක විශාල ප්‍රමාණයක් ඉන්නවා රැකියාවල අහිමි වෙලා. ස්වයන් රැකියාවල් අහිමි වෙලා ආදායම් මාර්ග අහිමි වෙලා ඊළඟට ආනායනය සම්පූර්ණයෙන්ම නවත්තලා තියෙන අපි දන්නවා. ආනායනයේ ශේෂ්ත්‍රයේ ඉන්න විශාල පිරිසකගේ රස්සාවල් නැති වෙලා තියෙනවා. අද සමහර අපි දන්නවා තවම ඒ ආනායනය ලිහිල් කරගන්න බැරි වෙලා තියෙනවා. සමහර අපි දන්නවා වාහන ගෙනීම නවත්තලා තියෙනවා. ඒ වගේම වාහන අමතර කොටස් ගේන එකත් නවත්තලා තියෙනවා. අඩුම ගානේ මේ පුෂ් සයිකල් එකටවත් අමතර කොටස් ගේන්න දෙන්නේ නැහැ. ඒවත් අද වෙනකොට නවත්තලා අද ආනායනය හරහා ජීවත් වෙච්ච විශාල පිරිසකගේ අද වෙනකොට ආදායම් මාර්ග හා රැකියා මාර්ගවල් අද නැති වෙලා තියෙනවා. ඒක තුල අපිට පේනවා නැවත වතාවක් රටේ ආර්ථිකය මේ මාස 9 තුල විශාල පසුබෑමකට ලක් වෙලා තියෙනවා. අපි දන්නවා ලෝකෙත් අනිකුත් රටවල්වත් වෙලා තියෙනවා. නමුත් ඒ රටවල් එක්ක සාපේක්ෂව බලනකොට අපි විශාලම අවදානම් තත්ත්වයකට අපි අද නැවත අපේ ආර්ථිකය වැටලා තියෙනවා. විශේෂයෙන්ම මේ මාස 9 තුල හරි කලමනාකාරීත්වයක් කරගන්න බැරුව. ඊළඟට ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අපි දන්නවා ජනාධිපතිතුමා කිව්වා මම දැක්ක අද පත්තරල්ල කූඩ දාලා දෙනා එක රටයි එක නීතියයි කියලා. මට නම් තේරෙන්නේ නැහැ අපි තාම එක රටක තමයි ඉන්නේ. තාම මේ රටේ තියෙන එක නීතියයි තමයි. වෙන වෙන ජන කොටස් වලට ආවේණික වූ යම් යම් කරුණ කාරණාවල් තියෙනවා. ඒක වෙනත් තත්ත්වයක්. ඒක මේ රටේ සම්ප්‍රදායක් හා මේ රටේ ඉතිහාසයත් එක්ක ආපු ගමනත් එක්ක එක එක ජන කොටස් වලට ආවේණික වූ සමහර නීති සම්ප්‍රදායන් තියෙනවා. නමුත් මේ රටේ තියෙන එක ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවයි. මේ රටේ තියෙන එක නීතියයි. මම දන්නේ නැහැ මොකද්ද මේ ආයයි මතුරවන්නේ මේ එක නීතියයි එක රටයි එක නීතියයි කියලා. එක රටයි එක නීතිය තමයි දනුත් තියෙන්නේ. වෙන නීතියක් රටේ. වෙන වෙන එක එක මේ මේ ජන කොටස් වලට සම්ප්‍රදායික නූකූලව යම් යම් නීති තියෙනවා.
ඔබට තව විනාඩි 2යි.
ඔව් ස්තුති. එතකොට දැන් ඒ හින්දා මේක ගැන හරි පැහැදිලි අදහසක් මං ඉදන්නේ ආණ්ඩුවේ පැත්තෙන් ඉදිරිපත් වෙන්න ඕනේ. මොකද්ද මේ මේ කියන්නේ කියන එක මං කියන්නේ මේක හංගල කියන්නේ නැතුව එක්කෝ එලිපිටම මේක කියන්න ඕනේ මේක තමයි අපි අදහස් කරන්නේ කියලා. එහෙම නැතුව එක රටයි එක නීතියයි කියන එක මතුර මතුර කියලා වැඩක් නැහැ. තවම අපි ඉන්නේ එක රටේ. ඊළඟට තමයි අපේ ගරු විදුර වික්‍රමනායක අපේ රාජ්‍ය ඇමතුමත් විශාල එතුමාගේ අදහසක් පළ කරා. එතුමාත් කිව්වා මෙයා කැබිනට් එකේ ඉන්නවා දූෂිත ඇමතිවරු කියලා. මමත් කියන්න කැමතියි. මේ කැබිනට් එකේ 14 දෙනෙක් ඉන්නවා. පවගිය කාලේ රජයේ මුදල්, ජනතාවගේ මුදල් අවභාවිතා කරපු මාධිකරණේ නඩු තියෙන 14 දෙනෙක් ඉන්නවා මේ කැබිනට් එකේ. එහෙමනම් ජනාධිපතිතුමා නීතිගරුක සමාජයක් හදන්න යන්නේ. මේ කොහොමද මේ නීතිගරුක සමාජය හදන්න යන්නේ මේ නඩු තියෙන උදවියත් එක්ක ගිහිල්ලා. කොහොමද මේ නීතිය ක්‍රියාත්මක කරන්න හදන්නේ? මම අපේ ආණ්ඩුවේ ඉන්න විදුර වික්‍රමනායකම මේ ප්‍රශ්නේ පැන නැගුවා. එතුමාට අපි ස්තුතිවන්ත වෙනවා. මොකද එතුමා හැමතිස්සෙම හරි පැත්තේ ඉඳන් කතා කරන ඇමතිවරයෙක් හැටියට එතුමාට අපි සුබ පතනවා. ඒ වගේම තමයි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි විශේෂයෙන්ම මතක් කරන්න ඕනේ අමාත්‍යාංශ ලේකම්වරු පත් කිරීම ගැන. ද පරිපාලන සේවයේ ඉන්න දක්ෂ නිලධාරීන් තමයි අමාත්‍යාංශ ලේකම් වලට එන්නේ. අද විශාල පිරිසක් අමාත්‍යාංශ ලේකම් තනතුරෙන් අයින් කරලා තියෙනවා. අද විදේශ සේවා විදේශ අමාත්‍යාංශය රවිනාත් ආරියසිංහ මැතිතුමා වගේ දක්ෂ නිලධාරියෙක්ව පූල් එකට දාලා තියෙනවා. මම කියන්න කැමති ලෝකේ හමුදා ආණ්ඩු තිබුණා. හමුදා ආණ්ඩුවලවත් විදේශ අමාත්‍යාංශයේ ලේකම් තුන තනතුරට කිසිම රටක හමුදා නිලධාරියෙක්වත් කරලා තිබුණේ නැහැ. හමුදා ආණ්ඩුවල. නමුත් අපිට පේනවා මේ රටේ දක්ෂ පරිපාලන ශේෂ්ත්‍රයේ ඉන්න නිලධාරීන්ව අයින් කරලා අද ඒගොල්ලන්ව පූල් වලට දාලා තමන්ගේ හිතවතුන්ව අමාත්‍යාංශ ලේකම් තනතුරට පත් කරලා තියෙනවා. ඊළඟට ජනාධිපතිතුමා අවසාන කරනවා. ජනාධිපතිතුමා වැදගත් කතාවක් කිව්වා විද්වත් කමිටුවක් මගින් තමයි නිලතල දුන්නේ කියලා. මම අහන්න කැමති මාලදිවයිනේ පත් කරපු තානාධිපතිතුමා රෝහණ බද්දගේ මැතිතුමා අවුරුදු 85යි. මොන විද්වත් කමිටුවද අනුමත කළේ කියලා. අද මාලදිවයිනේ විශාල පිරිසක් ඉන්න අනාථ වෙලා ලංකාවට එන්න බැලුව. ඒගොල්ලෝ තානාපති කාර්යාලයේත් කිසිම සම්බන්ධකමක් නැහැ. අවසාන කරන්න කිසිම සම්බන්ධකමක් නැහැ. අවුරුදු 85ක කෙනෙක්ව පත් කරලා තියෙනවා තානාපති හැටියට මාලදිවයිනේ. මොන විද්වත් කමිටුවද පත් කළේ? ඒක අපිට තේරෙන්නේ නැහැ. මේ කොයි විද්වත් කමිටුවද කොයි පැත්තෙන්ද මේව පත් වෙන්නේ කියලා. ඒන අවසාන වශයෙන් අපි ජනතාවගේ පක්ෂයක් හැටියට ඉඳගෙන අනිවාර්යයෙන්ම ආණ්ඩුව ගේන සාධනීය වැඩවල වලට අපේ සම්පූර්ණ සහයෝගය ලබා දෙන ගමන්ම ජනතාවගේ විපක්ෂයක් හැටියට ඉඳගෙන ජනතාවගේ පැත්තෙන් ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරගන්නත් ජනතාවගේ ජීවන අයිති ආරක්ෂා කරගන්නත් ඒ වෙනුවෙන් අපි පෙනී සිටිනවා කියමින් කාලය ලබා දුන්නාට ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. බොහොම ස්තුතියි.
ස්තුතිය ඔබතුමාට.